આ ગરડા પ્રથમ પ્રકરણના 38મું વચનામૃતને નામાનું વચનામૃત કહેવામાં આવે છે. એકાઉન્ટ પણ જીવતરનું નામું, જીવનનું નામું, મનને ખાતા વહી રાખવાનું શીખવાડતું આ વચનામૃત છે. બાકી તમે વેપાર ધંધામાં તો બહુ ખાતા વહી રાખો છો, બબ્બે ચોપડા રાખો છો, કાળા ને ધોળા, એમાં કોઈને શીખવવું પડતું નથી. છતાંય વેપાર છે, એ વેપારમાં જો તમે હિસાબ કિતાબ ન રાખો, આવક જાવક ખરીદ વેચાણનું તમે નોંધ ન કરો, તો ગમે તેવો વેપાર હોય ને તો એ ચપટ થઈ જાય. એટલે નોંધ કરો, લખો, ઉપરાંત તપાસતા પણ રહો છો કેમ, પરિસ્થિતિ કેમ છે, પોઝિશન શું છે. એટલે તો જૂના જમાનામાં કહેવાતું કે ખાતા વહીના પાના ફરે અને સોના મોર જરે. તપાસતું રહેવું પડે, નફો કેટલો છે, ટર્ન ઓવર કેટલું કરીએ છીએ એ મહત્વનું નથી, નફો કેટલો થાય છે મહત્વનું છે. 10 લાખનું ટર્ન ઓવર કરતો હોય ને મહિને 1 લાખ મૂકતો હોય અને આપણે પૂછીએ કેમ છે, તો ઉછીના દાણા ખાઈ છે, તો મજૂરી જ કરીને. ટર્ન ઓવર ભલે 5 લાખનું કરતો હોય પણ મહિને 25-50 હજાર જો કમાઈ જતો હોય, નેટ પ્રોફિટ થતું હોય, તો સારી સ્થિતિ છે. એમ આપણે આ સત્સંગમાં બેઠા છીએ, સત્સંગમાં આવ્યા છીએ, એ પણ કંઈક અલૌકિક કમાણી કરવા માટે વેપારી પેઢી લઈને બેઠા છે. એમાં અત્યારે કથા સાંભળીએ છીએ, શ્રાવણ મહિનામાં મહાદેવજીને નવડાવીએ છીએ, દાન વ્રત તપ જપ પૂજા પાઠ બધું કરીએ છીએ, દોડી દોડીને કરીએ છીએ, બધું ટર્ન ઓવર છે, પુષ્કળ કરીએ છીએ. પણ જોવાનું એ છે કે આટલો સત્સંગમાં દોડધામ પૂજા પાઠ દેવ દર્શન માળા જપ કર્યા પછી આપણને ફાયદો થાય છે કે નુકસાન. ઘણાને તરત એમ થાય કે સત્સંગમાં આવીએ, દાન કરીએ, કથા વાર્તા સાંભળીએ, પૂજા પાઠ કરીએ ને એમાં તો વળી નુકસાન હોય, જબરદસ્ત નુકસાન થાય, કારણ કે આ તો ટર્ન ઓવર છે. એટલે તપાસવાનું કહ્યું છે. હા, આ બધું કરીએ અને જો મનના સ્વભાવ ઘટે, વાસના ઘટે, અવગુણ ઘટે, રાગ દ્વેષ ઘટે, કામ ક્રોધ લોભ ઘટે, તો સમજવાનું કે આપણી જીવતરની પેઢી ફાયદો કરી રહી છે. પરંતુ સત્સંગ કરતા કરતા, ભજન કરતા કરતા, દાનપુણ્ય કરતા કરતા, તપ જપ કરતા કરતા, જો સ્વભાવ વધતા જાય, વાસના વધતી જાય, માન વધતું જાય, દેહાભિમાન વધતું જાય, રાગ દ્વેષ વધતા જાય, તો આપણે નુકસાની કરી રહ્યા છીએ. ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું છે કે સેવા કરવાથી સ્વભાવ વધે અને ધ્યાન કરવાથી દેહાભિમાન વધે. હવે તમારે એના વચનમાં વિશ્વાસ રાખવો જ પડે, અને 100% આવું થાય છે. ગોવિંદાનંદ સ્વામી થયા મહાત્યાગી વૈરાગી, ચાલ્યા જતા હતા એમાં રસ્તામાં, આ કથા તો જાણો છો, કોઈ રાજાને ત્યાં દાસી તરીકેનું કામ કરતી મહિલા ત્યાંથી હીરા ઝવેરાત લઈને પોટલું વાળીને નીકળેલી. એ એકલી જ હતી, પુષ્કળ દ્રવ્ય હતું. એમાં રસ્તામાં ગોવિંદાનંદ સ્વામી મળી ગયા. યુવાન હતા, રૂપાળા હતા, શરીર સારું હતું. દાસીને એમ થયું કે હું એકલો છું, એકલી છું, ના બાવો છું, દ્રવ્ય તો મારી પાસે છે. તો ગોવિંદાનંદ સ્વામી એક ઝાડ નીચે વિશ્રામ કરવા બેઠા એટલે પાસે આવીને બેઠી, પોટલું મૂક્યું, કહ્યું આ દ્રવ્ય તમારું અને હું તમારી. ગોવિંદાનંદ સ્વામી કે ભગવાન ભજવા નીકળ્યો અને મૂર્તિમાન માય આવી. હજી શ્રીજી મહારાજને મળ્યા નથી, ખોળવા નીકળ્યા છે. આ મૂર્તિમાન માયા છે. વૈરાગ્ય હોય ને ત્યારે આમાંથી છૂટાય, નહીતર સાધુ થયા પછી વધુમાં વધુ 10 વર્ષ પછી જો આવું કોઈ આપતું હોય ને તો લગભગ સ્વીકારી લે. અનુભવ થઈ જાય ને કે આ કાંકરામાં કઈ છે નહીં એમ. પણ ગોવિંદાનંદ સ્વામી કેવા વૈરાગી, એને કહ્યું બૈરા સાથે બહુ જીભાજોડી કરાય નહીં, બુદ્ધિથી કામ લેવાય. એમને કહ્યું કે બહુ સારું, એમાં શું વાંધો, લ્યો આ લુગડું તમે રાખો, હું જરા ખર્ચું જાજરું જઈ આવું, આવું હમણાં. એટલે પોતાનું ઓઢવાનું વસ્ત્ર મૂક્યું, એટલે મહિલાને એમ થયું કે વાત પાકી છે. એ સ્વામી લુગડું મૂકીને જે ભાગ્યા તે દી ને ઘડીને આજનો દી. પછી શ્રીજી મહારાજને મળ્યા, આહા સાક્ષાત ભગવાન સ્વામિનારાયણ પુરુષોત્તમને મળ્યા, રંગે રંગાયા. પણ જો આવા વૈરાગી, આવી મુમુક્ષતા, આવો તપ ત્યાગ, પણ ફરતા ફરતા જેતલપુરમાં આવ્યા અને જેતલપુરમાં ગંગામાં હતા એ મહારાજને દીકરા તરીકે રાખતા, પુકારતા, કહેતા, અને એને જેવી રસોઈ આવડે એવી સત્સંગમાં કોઈને રસોઈ ન આવડતી. શ્રીજી મહારાજ સંઘ લઈને નીકળ્યા હોય તો ગંગામાં મારો દીકરો છે સહજાનંદ, મારો દીકરો છે સ્વામિનારાયણ, એમ માનીને એ સગડી માથે સળગતી રાખે, એના ઉપર દાળ ભાત ચડતા હોય, આવો દિવ્ય પ્રેમ કોઈ દિવસ ક્યાંય દુનિયામાં જોયું નથી. કોઈ માતાએ પોતાના દીકરા માટે આવી રીતે રસોઈ કરી હોય, શ્રીજી મહારાજ પ્રત્યે આટલો ભાવ, એવા પ્રેમથી રસોઈ બનાવે, સ્વાદ પણ એવો, એ દાળનો વઘાર મૂકે એમાં દાળ ભાત બનાવે એટલે ખલાસ. એ ગોવિંદાનંદ સ્વામીને દાળ ભાત જમાડ્યા અને ગોવિંદાનંદ સ્વામીને દાઢે વળગ્યા. જોઈ સત્સંગ કરતા કરતા વધ્યું ને, તમને વિશ્વાસ નહોતો આવતો ને. તમને અમે ખાટા મરચા આપીએ છીએ ને એકવાર જમવામાં, તો મરવા ટાણે પડ્યા હોય ને તે અમી આયા ખાટા મરચા લાયા કે નહીં, આ ડીટિયા હોતું ગરી જાય. બોલો લ્યો, હવે ગોવિંદાનંદ સ્વામી જેતલપુર છોડીને જતા નથી, દાળ ભાત ગંગામાં તો અત્યંત મહિમા છે, રોજ જમાડે, સ્વામીને ભાવે છે, આપણે તો આજ કરવાનું છે, આનાથી આપણને તો ફાયદો જ છે, પણ સ્વામીની પેઢી લોસમાં જાય છે. છ છ મહિનાથી જાય, જેતલપુર છોડે નહીં, દાળ ભાત રોજ આરામથી જમે, મહાવૈરાગી હતા, પણ જુઓ ક્યાં પકડાઈ ગયા. ભગવાન સ્વામિનારાયણ ફરતા ફરતા વિચારે છે કે મારો ગોવિંદાનંદ અટવાઈ ગયો છે. નમે ભક્ત પ્રણશ્યતિ, ભગવાન આવ્યા ખાસ એમના માટે સ્પેશિયલ વિઝિટમાં. ગોવિંદાનંદ સ્વામીને મળ્યા, કહો સ્વામી તમે અહીંયા છો, ક્યારના છો અહીંયા, બધું જાણે છે છતાં પૂછે છે કે મહારાજ આમ તો અહીં ફાવી ગયું છે, એનું પાણી ફાવી ગયું છે એમ કીધું, દાળ ભાત ફાવી ગયા છે એમ ન કીધું, એનું પાણી ફાવી ગયું છે. તે મહારાજ કે તમને શું કહ્યું, રોગ છે તો અહીંનું પાણી માફક આવ્યું. ના ના આમ ઠીક કરીએ છીએ એમ. ઠીક હાલો હવે અમારી ભેળા હલશો, હવે ના પડાય ધણીનો કોઈ ધણી ખરો. અને ભાઈ ઉપાડ્યા, બે દિવસ ને બે રાત્રી કોઈ ગામ તો આવે, ક્યાંથી ચલાવે ખબર પડે નહીં, ન પાણી પીવા મળે, ન કઈ ખાવાનું મળે, રસ્તા એવા લે. ગોવિંદાનંદ સ્વામીએ ત્રીજા દિવસનું સવાર ઉગ્યું ત્યારે મહારાજને પગ પકડીને કીધું, મહારાજ તમે ધાર્યું છે શું? કેમ મહારાજ, મારી જે ભૂલ હોય એ મને આપ કહો, પણ મારા માટે તમે બબે રાત ને બબે દિવસ આવી રીતે કષ્ટ ને વેઠો, મને મારી ભૂલ ઓળખાવો. સ્વામી કેવા વૈરાગી, અમને ખોળવા માટે કેટલું ભયમા, ત્યારે અમે તમને પુરુષોત્તમ મળ્યા અને એક બે કાવડિયાના દાળ ભાતમાં બંધાઈ ગયા. હા મહારાજ, અને પાછો તું મારી આગળ જૂઠું બોલે કે મને જેતલપુરનું પાણી ફાવી ગયું. હા મહારાજ, હવે તમે કહો તેમ હવે હું ક્યારેય ક્યાંય નહીં લપટાવું મહારાજ, સુધો સાવધાન રહીશ. ગુણાતીતાનંદ સ્વામી જામનગરમાં સભામાં, રાતની સભા થાય ને, બેઠેલા હરિભક્તો બધા બેઠેલા, એમાં જામનગરના કોઈ મોટા વ્યવહારિક લોક વ્યવહારે મોટા હોય એ આવ્યા, એટલે સેજે આગળ બેઠા તે હરિભગતને એમ સેજ કીધું કે જરા આમ પાછળ હટો તો ભાઈ બેસે, લોક વ્યવહાર છે એટલે જે કોઈ આદરણી આવે તેમને જગ્યા તો કરી જ દેવી જોઈએ. એટલે પેલાને આમ પાછળ જવાનું થોડું કહ્યું અને આગળ આમને બેસાડ્યા, તો આ હરિભક્ત વર્ષોથી, હવે ગુણાતીત બાપ એટલે, પણ આટલું કીધું જરા પાછળ હટો, આખા ત્યાંથી ઊભા થઈને આખી સભાની પાછળ વહી ગયા. પછી પેલા જે વડીલ હતા એ તો જતા રહ્યા પાંચ દસ મિનિટ બેસીને, પછી સ્વામીએ કીધું પેલા ભાઈને હવે તમે અહીં આવો ને, તો કે ના ના ના, જ્યાં મોટા કોઈ આવે ને એને બેસાડજો. કોઈ દિવસ પછી એ આગલી લાઈનમાં ન બેઠા, નહીતર બહુ સેવા કરતા હતા, દાન આપતા હતા, સંતોનો મહિમા હતો. પણ આવા સંતનો અભાવ આવી ગયો, આસુરી ભાવ આવી જાય, કોઈ જન્મે એને ભગવાનનો રસ્તો ન મળે, કેટલી નુકસાની ગઈ. એટલે સાવધાની રાખવાની છે. સત્સંગ તો બહુ કરીએ છીએ, દાન પુણ્ય બહુ કરો છો, વ્રત તપ જપ બહુ કરો છો, અમે કરીએ છીએ, પણ દોષ વધતા નથી ને, સ્વભાવ વધતા નથી ને, રાગ દ્વેષ અને ઈર્ષા પક્ષા પક્ષી આ વધતું નથી ને, નહીતર કરવા આવ્યા છીએ રહી જાય ને બીજું થઈ જાય. એટલે શ્રીજી મહારાજ આ વચનામૃતમાં કહે છે, જ્યારથી સત્સંગ થયો હોય ત્યારથી પોતાના મનનો તપાસ કરવો. પ્રથમના વર્ષમાં મારું મન આવું હતું ને પછીના વર્ષમાં આવું થયું, આટલી જગતની વાસના હતી ને આટલી ભગવાનની વાસના છે, એમ નિત્ય નિરંતર વર્ષો વર્ષોનો સરવાળો વિચાર્યા કરવો. આ બધું જોવા માટે જીવતરમાં ડોક્યું કરવું પડે, પોતાની જાત સાથે વાતચીત સંવાદ કરવો પડે, અને એ કઠણ છે એટલું જ નહીં, ડરામણી પણ બાબત છે. તમે જોજો, એટલે જ કોઈ માણસ એકલો રહી શકતો નથી, કારણ કે પોતાની જાત સાથે પરિચય કરવો પડે છે, અને એટલે ગભરાય છે, વિકૃતિઓ છે એ જોઈ શકતો નથી પોતાની સ્વયંની હોય તો. મેં એવું સાંભળ્યું છે, હાથી જ્યારે કોઈ તળાવ સરોવરમાં પાણી પીવા ઉતરે ને, ત્યારે જેવો ઉતરે ને સીધો પહેલા સૌ પ્રથમે સૂંઢથી આખો તળાવ સરોવરનું પાણી ડખોળી નાખે અને પછી પીએ. તે કોઈ આ બહુ રિસર્ચ કર્યું કે આમ કેમ કરે છે, ત્યારે મહાવતે શોધી કાઢ્યું કે હાથી માત્ર આવું કરે છે, ને એટલા માટે કરે છે કે એ પાણીમાં ઉતરે અને પોતાનું પ્રતિબિંબ પોતે જોવે તો પોતે જોઈ રહ્યા છે, બેચેન થઈ જાય છે કે આવું વિચિત્ર પ્રાણી કોણ છે, એટલે ગભરાય છે. પોતાની જાતને પ્રાણી પણ નથી જોઈ શકતું તો માણસ કેમ જોઈ શકે. એટલે હાથી પાણી ડખોળી નાખે છે અને પછી નિરાતે પાણી પીએ છે. એટલે આપણને સહેજ જાત સાથે સંવાદ શરૂ થાય એટલે તરત ભાગીએ છીએ. એકાંત એટલે ફાવતું નથી, આંખ બંધ કરવી ફાવતી નથી, એનું કારણ છે જાત સાથે સંવાદ શરૂ થાય છે. પણ સુખનો માર્ગ પણ જાત તપાસમાં જ સમાયેલો છે. શ્રીજી મહારાજ કારિયાણીમાં બિરાજે, આડદસ હરિભક્તો બેઠેલા, એમાં ગામના વીરદાસ પટેલ બેઠેલા, મોટી ખેતી. પટેલ ઉતાવળમાં મહારાજ પાસે આવી ગયેલા, કામ ચીંધવાનું થોડું ઘણું બાકી રહી ગયેલું, તે એમને હાથી રાખ્યા હોય, મજૂર રાખ્યા હોય ખેતી કરવા માટે, હળ ચલાવવા માટે. એને થયું કે બાપાને પૂછ્યું ને કે કયા ખેતરે હાથી લઈ જવાનું છે, એટલે સભામાં ત્યાં પૂછવા આવ્યા. જોજો કેટલી મર્મ ભરેલી વાત છે અને શ્રીજી મહારાજની કેટલી જીવંત પાઠશાળા છે. એટલે વીરદાસ પટેલને પૂછ્યું, બાપા હાથી કયા ખેતરે લઈ જાઉં, હાથીમાં તો સમજો ને. હા બસ. એટલે વૃદ્ધાસ પટેલે કીધું, તું પેલા ઉગમણા ખેતરે લઈ જાય, 200 વીઘાનું ખેતર છે, એમાં પણ જોજે 10 વાગશે ને ત્યારે 51માં ચાસમાં તું 25 ડગલા ચાલીશ ત્યારે ધરતીમાં બુડ ઠૂઠું આવશે. બુડ ઠૂઠા કોને કહેવાય, ઝાડવા કાપી નાખ્યા પછી મૂળિયા ઊંડા રહી જાય, લઠ્ઠ જેવા જે બહારથી ન દેખાય, એ ઠૂઠા બુડ કહેવાય. સત્સંગમાં કદાચ હોય હોય બુડ ઠૂઠા, ઘણા એમાં હલવાઈ જતા હોય છે, એ બુડ ઠૂઠા આવશે. એટલે ત્યારે તો હાથીને ઊંચું લઈ લેજે, નહીતર હાથી ભાંગી જશે ને કા બળદની કાંધ આવી જશે, પછી બળદ ખેંચી નહીં શકે. ભલે બાપા ધ્યાન રાખીશ, પણ જોજે પાછા 30 ચાસ કરીશ ને ત્યારે 51 ફરલાંગ ચાલીશ ત્યારે પાછું આવશે, પાછા તું 50 ચાસ કરીશ ત્યારે 52મે ડગલે પાછું ઠૂઠું આવશે. આવા હાથ આ ઠૂઠા છે, મેં થોડા થોડા પાણા મૂકી રાખ્યા છે, પણ ધ્યાન રાખજે નહીતર તું હાથી ગુમાવીશ ને કા બળદ ગુમાવીશ, નુકસાની મારે થશે. આ વાત શ્રીજી મહારાજ કાન દઈને સાંભળ. પેલો હાથ મજૂર ગયો એટલે મહારાજે વીરદાસ પટેલને કહ્યું, વીરદાસ પટેલ તમે શું વાત કર્યા ઠૂઠા ઠૂઠાની? તો કે મહારાજ એ તો હવે અમારી ખેતીની વાત છે. તો ના મને કયો? તો કે મહારાજ આ બધા ઝાડવા કાપ્યા હોય પછી એના લઠ્ઠ જેવા ઠૂઠા રહી જાય ખેતરમાં, પછી ધ્યાન રાખવું પડે, નહીતર હાથી હાથ રાખતા જો એમાં કળ કે હળિયું કે રાપી ભરાઈ જાય તો હાથી ભાંગી જાય ને કા બળદ ખૂટવાઈ જાય. મહારાજે તાળી વગાડી હરિભક્તોને કહ્યું કે સાંભળો સાંભળો, 200 વીઘાનું ખેતર પટેલનું,
એમાં જ્યાં જ્યાં બુડ ઠૂઠા છે, કેટલામાં ડગલે, કેટલામાં ચાસમાં, કેટલા કલાકે આવશે, બધી નોંધ વિરદાસ પટેલ ને છે. અને આ જીવનું અંતઃકરણ એક વેંતનું છે, એમાં કામ ક્રોધના કેટલા બુડ ઠૂઠા છે એની જીવ જોતો નથી ને તપાસ કરતો નથી. એમાં જોજો ભલાઈ, એમાં જયારે જીવતર નું હાથી ભરાઈ જશે ને પછી નીકળવું બહુ મુશ્કેલ થશે. પછી ગમે તેવા નિયમ ધર્મ આજ્ઞા ઉપાસના એ ક્યાંય ઉડી જશે, સાધના ગોતી નહીં જડે. માટે જાળવજો બાપા આ હૈયામાં કામ ક્રોધ લોભ મોહ મદ મત્સર આશા તૃષ્ણાના બુડ ઠૂઠા છે. બુડ ઠૂઠા તો ત્રીજું સ્ટેજ છે, બાકી આપણે અહીંયા ઉપર જો બરાબર નિરીક્ષણ કરીએ સત્સંગમાં આવતા હોઈએ ત્યારે તો કામ ક્રોધ લોભના ઘેઘૂર જાળવા દેખાય. પેલા તો ડાળા પાંદડા કાપવા પડે, પછી થડ કાપવું પડે, પછી થડિયું રહી જાય અને બુડ ઠૂઠું કહેવાય. તો કામ ક્રોધાદિક જાળવાના જે ડાળા પાંદડા છે, વિકારો છે, એ ઇન્દ્રિયોમાં છે. સતત વિકૃતિઓના ચિંતન થાય છે એ મનમાં થડ છે, અને કારણ શરીરમાં જે બીજ પડ્યા છે, સંસ્કાર પડ્યા છે રાગાત્મક વાસનાના, એ બુડ ઠૂઠા છે. એટલે આપણે સત્સંગી થયા, પરંતુ આપણે એ તપાસ કરવાનો છે કે ઇન્દ્રિયો સત્સંગી થઈ, આંખ સત્સંગી થઈ, કાન સત્સંગી થયા, જીભ સત્સંગી થઈ, એ તપાસ કરવાનો આ વિષય છે. પ્રથમના 60માં વચનામૃતમાં શ્રીજી મહારાજ સમજાવે છે કે આવી રીતે તપાસ કરવો કે મને ભગવાનની કથા વાર્તા સાંભળવામાં કેટલી કાન તણાય છે, કેટલી એમાં આસક્તિ થાય છે, કે જગત વાસના સાંભળવામાં મારી શ્રવણ ઇન્દ્રિય તણાય છે, ભગવાન અને ભગવાનના ભક્તોના સંતોના દર્શન કરવામાં કેટલી આંખ લલચાય છે, અને જગતના વિકૃત દ્રશ્યો જોવામાં આંખ કેટલી લલચાય છે, એમ નિત્ય નિરંતર તપાસ કરવો, મનની વિકૃતિઓના ચિંતનનો તપાસ કરવો, અને સત્સંગના નિયમ અને એમાં રહીને નવધા ભક્તિ કરે ત્યારે આ ઇન્દ્રિયો સત્સંગી થાય, મન સત્સંગી થાય, અર્થાત ડાળા પાંદડાને થડ કપાય તોય બુડ ઠૂઠા રહી જાય. ડાળા પાંદડા તો હલે તરત ખબર પડી જાય, આંખમાં વિકાર હોય ને તો આખી દુનિયાને ખબર પડી જાય કે આંખ વિકારી થઈ છે, પણ બુડ ઠૂઠા ઉપર દેખાય નહીં. એની સાવધાની બહુ રાખવી પડે, ઊંડું ઉતરવું પડે, સૂક્ષ્મ થવું પડે સૂક્ષ્મને જોવા માટે, નહીતર તો દેખાય નહીં. એમાં ભણેલા ગણેલાનો મેળ નથી. તમે એક પ્રસંગ સાંભળતા હશો, રુગનાથપુર ખોડીના અર્જણ ભગતની વાત. એ જે રીતે કહેવાય છે એના કરતા જુદી રીતે મેં પ્રસંગ વાંચ્યો થોડો, એટલે આજે મને આમાં બહુ જ અનુકૂળ આવ્યો, એટલે કહું છું કે એવા અભણ માણસ હોય છતાં બુડ ઠૂઠાને કેમ જુએ છે. એ અર્જણ ભગત રાત્રે હકીકતે સૂતા છે ને સ્વપ્ન થાય છે. સ્વપ્નમાં એને મહારાજ વિમાન લઈને નીકળ્યા એવું દેખાય. એ તો ઢોલિયામાં સૂતા જ છે, આપણે પ્રત્યક્ષ પણ એની વાત કરીએ છીએ, પણ આમાં હરિચરિત્ર ચિંતામણી ભાગ પહેલો વાદ 351મી છે. એને સ્વપ્ન થયું, મહારાજ વિમાન લઈને આવ્યા, એટલે દોટ મૂકીને વિમાનનો દાંડિયો પકડી લીધો, વિમાન ઉડ્યું, ભગત ટીંગાતા જાય. એ વિમાન શ્રીજી મહારાજે એમની દીકરીના ખેતર ઉપર હાંક્યું, અને ભગત તો લબડતા જતા. બાજરો બરાબર દાણે ચડી ગયેલો, ને એક એક લોથા ઉપર, એક એક ડુંડા ઉપર બબે પાંચ પાંચ પંખીડા ચોંટી ગયેલા. એ અર્જણ ભગત સ્વપ્નમાં હો એમણે જોયું અને થયું કે અરે રે, આ મારી દીકરીનું ખેતર, મારા વટીવાળું કોઈ ખેતરનું ધ્યાન રાખે નહીં, ત્યાં છોકરા શું ખાશે. એમ જ્યાં સંકલ્પ થયો ત્યાં મહારાજ કે બ્રહ્મચારી આ શું ગંધાય છે. એટલે બ્રહ્મચારી કે મહારાજ આ તો લોક જ ગંધારું છે. તો કે ના, આ વિમાનની આજુબાજુ ગંધાય છે. તો કે તો મહારાજ આ ભગતની વાસના ગંધાય છે. તો કે ધક્કો મારો. અરે બ્રહ્મચારીએ ધક્કો માર્યો ને ભગત ત્યાંથી ફંગોળાયા, ને સ્વપ્નમાં તેવું ને ત્યાં કાંઈક થાય આખા અહીં હલી જાય. એ હાથ વછૂટ્યો ને ભગતની ઊંઘ ઉઠી ગઈ, જ્યાં જોયો ત્યાં ખાટલામાં પડેલા. અરે પણ આંખમાં આંસુની ધાર થઈ ગઈ, મારા અંતઃકરણમાં આ વાસનાનું બુડ ઠૂઠું પડ્યું છે, નહીતર મને કેમ સ્વપ્નમાં આ શક્તિ પ્રસક્તપણે થઈ. ઓહો હો, નાય ધોય પૂજાપાઠ કરી બ્રાહ્મણને બોલાવી, મોતિયા લાડુ સેવ બનાવી, માળીલા બાલ મુકુંદાસ સ્વામી હતા ત્યાં ગયા, એમની પાસે જઈને આ ઠૂંઠા કાઢવા પડશે. જો અભણ છે ને, આવો વિચાર કોને આવે? મેં એક જણાને કીધું કે આવી વાત છે, મને કહેવે એક રાતમાં આવે કેટલાય સ્વપ્ન આવતા હોય, કેટલા કાઢવા. મેં કીધું એ વાત કરી, હવે આ તો માથાકૂટ થઈ ગઈ. મેં કીધું મને તમે ક્યાંય અર્જણ ભગત ને એકાદ હોય છે કે આખી રાત જ કેમ જતી હોય કે? અને અમને એક વાત એને બહુ સરસ કરી, મને કે તમે બધા સાધુ અને બુઠ્ઠું ઠાક્યો છે, બાકી અમને આવા સ્વપ્ન આવે તેમાં મજા આવે કે? મેં કે તો તમે તમારે જમાવી રાખો, ખાતર નાખો. અને બાલ મુકુંદાસ સ્વામી પાસે પહોંચ્યા ને જ્યાં ટોપલો મૂકીને દંડવત કરતા જાય કરવા જાય ત્યાં એ બાલ મુકુંદાસ સ્વામી એમણે કહ્યું, ઓહો ભગત આવો આવો અર્જુન ભગત ગંધ કાઢવા આવ્યા છે ને બધી. હા મા બાપ, કે મને ગંધ કાઢવા આવ્યો છું. ક્યાં સ્વપ્નની વાત, ક્યાં માળીલા, એ બાલ મુકુંદાસ સ્વામીને ખબર પડે. ભાઈ એ સત્સંગના હું તમે વારસદાર છીએ. એ બાલ મુકુંદાસ સ્વામી આપણા ગુરુદેવ શાસ્ત્રી મહારાજને કંઠી પહેરાવી છે, એના આપણે શિષ્યો છીએ. એટલે આપણે તો બહુ ધ્યાન રાખવું કે આપણે ક્યાંય બુઠ્ઠુઠામાં ઘૂસી નથી જતા ને. ગામડિયા છે આ બુઠ્ઠુઠા જોવાની. એક ઇતર વાત કરું મજાની છે. રામકૃષ્ણ પરમહંસ કોણ નહીં જાણે, હાજી સાધનાની દ્રષ્ટિએ એ પુરુષનું જીવન ચરિત્ર ભક્તિ માર્ગી હોય કે વેદાંતિ માર્ગી અભ્યાસ કરવા જેવું છે. અદ્ભુત ચરિત્ર છે. એ રામકૃષ્ણ પરમહંસને સ્વપ્ન આવે, ગંગાનો કિનારો છે, હું બેઠો છું, રેશમના ગાદી તકિયા છે, રેશમના કપડાં પહેર્યા છે, જબ્બા પહેર્યા છે, લુંગી પહેરી છે અને આંગળીમાં એ વીટી પહેરી છે, એમાં સરસ મજાનો કિંમતી નંગ જીડ્યો છે અને હું બેઠો છું. આવું સ્વપ્ન આવે. એક દિવસ, બે દિવસ, ત્રણ દિવસ રામકૃષ્ણ પરમહંસ પામી ગયા કે ઊંડું ઊંડું કાંઈક ઠૂઠું છે. એનો નિકટનો શિષ્ય મથુરદાસ હતો, એમને કહ્યું મથુર આવું આવું તું બજારમાંથી લઈ આવ્યો ગમે ત્યાંથી. તો કે બાપા તમારે શું કરવું છે આને? હું કહું એમ કરી જા. ભલે. બધું લઈ આવીને આવ્યો એટલે કે હાલ ગંગાના કિનારે, કોઈને કહેતો નહીં. એ ગંગાને કિનારે તકિયા પથરાવ્યા, પોતે રેશમી વસ્ત્રો પહેર્યા. મથુરદાસ તો જોઈ રહ્યા કે આ ખેલ શું છે. બાપાએ વીટી પહેરી અને જેવું સ્વપ્નમાં આવતું હતું ને એ રીતે આમ ગંગાને કિનારે બેઠા. અને મથુરદાસને કે તું ભયો જા. બોલ્યો કે આ શું કરશે ખબર નહીં, એ તો અદભુત પુરુષ હતા. પણ મથુરદાસ છેટેરે જાડવાડે જોઈએ રાખે આ કરે છે શું. કેટલી વાર સુધી એમ બેઠા ને ગંગાના પ્રવાહને જોઈએ રાખે, પછી અચાનક કોણ જાણે શું થયું, એકદમ ઉભા થયા. એ તકિયો ફેંકી દીધો, એ ગાલીચો ફેંકી દીધો, એ કપડા બધા રેશમી ફેંકી દીધા અને વીટી કાઢીને ગંગામાં પધરાવીને ખડખડાટ તાળીઓ વગાડતા દાંત કાઢતા કાઢતા હલવા માંડ્યા. મથુરદાસ આવીને પગમાં પડ્યા, બાપા શું કર્યું? તો કે ઠૂઠું કાઢ્યું, રોજ સ્વપ્નમાં આવતું હતું એટલે આ મેં કાઢી નાખ્યું, હવે નહીં આવે. ઓહો, આને સાધના કહેવાય મારા બાપ. એ રામકૃષ્ણ પરમહંસ પરણીને ઘેરે આવ્યા, એમના પત્ની શારદા દેવી એમને કીધું, જો દેવી હું તને પરણીને લાવ્યો છું, તારો અધિકાર છે મારા શરીર ઉપર, તું મારી અર્ધાંગના કહેવાય, પણ હું અધ્યાત્મનો પ્રવાસી છું. તું ઈચ્છે તો મને સંસારમાં તું ખેંચી શકે, કારણ કે તું શાસ્ત્રીય રીતે મારી અર્ધાંગના છે. હું તને ના પાડી શકું, પણ મારી અધ્યાત્મની રુચિ બહુ પ્રબળ છે. હવે જેવી તારી ઈચ્છા. હા, એટલે શારદા દેવી કહ્યું, ના દેવ, જેવી તમારી ઈચ્છા હોય અધ્યાત્મ પ્રવાસની મુક્તપણે કરો, હું તમને ક્યાંય અવરુદ્ધ નહીં કરું. ધન્ય હો રામકૃષ્ણ પરમહંસ બોલ્યા. સમય વયો ગયો કેટલોય, એની સાધના તો અવિરત ચાલતી. પણ એક દિવસ શારદા દેવી સ્વપ્નમાં આવ્યા, એટલે એમના પત્ની. બીજે દિવસે આવ્યા, ત્રીજે દિવસે આવ્યા, ચોથે દિવસે એમણે શારદા દેવીને બોલાવ્યા, તમે અહીંયા આવો. તો રામકૃષ્ણ પરમહંસ પોતે ખુરશી લઈ આવ્યા, ખુરશી સામે મૂકીને કીધી તું અહીંયા બેસ. એને ખુરશી ઉપર બેસાડ્યા અને પોતે નીચે બેઠા હતા. એ તો બહુ શરમાયા, તમે આ શું કરો છો? તો કે હું જે કહું ને એ પ્રમાણે બેસી રહ્યો. અને રામકૃષ્ણ પરમહંસ એની સામે બેઠા. પણ તમે આ શું કરો છો, મને બહુ દુઃખ થાય છે. તો કે ના, હું જ્ઞાન દ્રષ્ટિએ તારા શરીરનું નિરીક્ષણ કરું છું, તું બેસી રહે. અને એક એક અંગમાં શું માલ ભર્યો છે, એ તન માન વસા માંસ વસાદે વિકાર મનસા ચિંતય વારંવાર. રામકૃષ્ણ પરમહંસ જોયે છે અને શરીરમાં જે માંસ મેદ ભર્યા છે આમાં શું છે. હે રામકૃષ્ણ વિચાર કર, વિચાર કર, એમ જ્ઞાન દ્રષ્ટિએ જોતા 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 એ શારદા દેવીનું શરીર એકદમ પ્રકાશિત થવા માંડ્યું અને એમાં માં જગદંબાનું સ્વરૂપ પ્રગટ થયું અને રામકૃષ્ણ પરમહંસ નાચતા નાચતા એમને પત્નીના પગ પકડી લીધા. પણ ત્યાં પત્ની નહોતા, માં જગદંબા ભવાની હતા. અને એમ કહેવાય છે કે ત્યાર પછી હર હંમેશ પ્રતિપળ એમને પોતાની શારદા દેવી પત્નીમાં માં જગદંબા ભવાનીના દર્શન થતા એ વિકાર હતો, કંઈક બૂઢ ઠૂઠું હતું, એ પણ પરમહંસે કાઢી નાખ્યું. પણ એમણે જેમ કર્યું એમ ન કરાયો. મહાપુરુષો ને અવતારો કહે એમ કરાય, કરે એમ ન કરાય. કૃષ્ણ કહે એમ કરાય, ગીતામાં કહ્યું હોય તેમ, બાકી એ કરે એમ ન કરાય. ઘણા કે કૃષ્ણ આવી રીતે રાસ રમતા ગોપીઓ સાથે, અમને કશો વાંધો ના આવે ને. એટલે આ કૃષ્ણ છે ને પેલા દાવાનળ પી ગયા હતા, તમે પેલા એકાદ કોલસો પી જુઓ પછી જીવતા રહ્યો તો તમે તમારા રાસડા લેજો. કહે એમ કરાય, કરે એમ ન કરાય, નહીતર ઊંટ વૈદું થાય. કોઈને કોઈ એમ કે મને સ્ત્રીમાં આસક્તિ છે, પછી એને સામે બિહારી ટગર ટગર જોવે શું થાય, ઉલટાનો લુપ્ત થઈ જાય, ઉખડે નહીં કઈ, ઉલટાનો બંધાઈ જાય. ઊંટ વૈદું તો ખબર છે ને, પેલો બાપુજી વૈદું કરતા ને એમાં એક ઊંટ ને લઈ આવ્યો, એક પશુ રાખતા હોય એ લોકો. હવે ઊંટ એ કઈ કોઠું કબાલું કઈ ગળી ગયું છે ને આ બરાબર ગળે હલવાઈ ગયેલું, એટલે ગળું ફૂલી દડા જેવું થઈ ગયેલું, ઊંટ ખાઈ ન શકે, પી ન શકે. અને ગામડાના એ વખતના વૈદ્યો તો હોલ એન્ડ સોલ, ઢોરની દવા કરે માણસ નહીં કરે. અત્યારે તો બધા ડોક્ટરો જુદા જુદા થઈ ગયા, આંખના જુદા નાકના જુદા, તોય હળ નથી ઉજતી. બધા રિપોર્ટ કરાવીને પછી કે તમને કશું નથી, એને સ્પેશિયાલિસ્ટ કહેવાય. ખોટું હોય તો કયો, પૈસા જ ખંખેરી લે મારા વાલીડા, એટલે કઈ નથી તો અમને ખબર છે. આ તો શંકા થયેલા તારી પાસે આવ્યા, ત્યાં તો 50,000 માં ઉતારી નાખ્યા. અને દેશી વૈદ્યો બધા ઢોરની માણસની બધાની દવા કરાવી. એટલે કીધું બાપા ઊંટને કઈક આમ થઈ ગયું છે ને, એટલે એને જોયું આમ બરાબર છે, અહીં તેલ ચોળી અને વૈદ્યરાજે ફેરવીને પાટું મારીને તે ગોઠલું નીચે વયું ગયું. તે એનો છોકરો જોયા કરે કે આવું થયું હોય ને ત્યારે આવું કરાય. હવે ન કરે નારાયણ ને બાપો બહાર ગામ ગયો ને, એની કોઈ ગરડોમાં ભાઈ જુવાન છોકરો એની ડોસીમાં લઈ આવ્યો ને, એને રસોળી થયેલી, એ રસોળી આવી જ થાય. બોલ્યો કે છે વૈદ્યરાજ બાપા, તો કે ના એ તો બહાર ગામ ગયા છે. તો શું થયું છે, તો કે મારે જો ને મારા ડોસીમાં આવી તકલીફ છે. અરે એનો દવા ઈલાજ તો હું જાણું છું કે અબ ઘડી 2 મિનિટમાં ફેંસલો. ડોસીમાં ને બેસાડ્યા, તેલ લગાડ્યું, ઓલા હજી એમ છે કે ટ્રીટમેન્ટ કરે છે. બરાબર તેલ લગાડી ઉભો છે, જુવાન જોધ બાપા 20 વર્ષનો, દૂધ મળ્યો એ જમાનો, ભેંસના દૂધ પીધેલો, ફેરવીને પાટું મારી ડોસી ઉલ્લી નેઠી, ફેંસલો કર્યો પણ કાયમ નો કરી દીધો. બોલો આને ઊંટ વૈદું કહેવાય. અજે તમારે લગતી એક વાત યાદ આવી ગઈ, એ કહી દઉં. એક ભાઈ એની બેનને સાસરે મળવા ગયો, હજી પરિણામે 2-3 મહિના થયા હતા બેનને પરણાવી. એને ખાસ મળવા એટલા માટે ગયો હતો, બેનનો સ્વભાવ એટલે ભયંકર કાળઝાળ, કહ્યું થાય નહીં, બોલાવ્યું થાય નહીં, કામચીધું થાય નહીં, ક્રોધનું જાળવું. એટલે ભાઈને ચિંતા રહીએ કે મારી બેન ત્યાં સેટ થયા હશે કે નહીં. સ્વભાવ એવો છે કે ગમે ત્યાં ઉકળતા જ હોય, એટલે ભાઈ ચિંતામાં ત્યાં આવે જોવા માટે. પહેલી વાર 2-3 મહિના થયેલા ને મળવા આવ્યા ને જોયું, ખાસ ચિંતા એની બેનના સ્વભાવની. પણ ભાઈ ચમત્કાર કહો જે કહેવું હોય તે. બેનને મળ્યો, જોયું, બેનનો સ્વભાવ સાવ બદલી ગયેલો, એવા નરમ, વાત કરે તો જાણે ફૂલ જાય, મીઠી મીઠી વાત કરે, નરમ નરમ વાત કરે, ખીજાવાનું નામ નહીં, વાસણનો અવાજ ખખડાટ નહીં. એના ભાઈને થયું કે આવો ચમત્કાર મારો શું થઈ ગયો છે, બેનને તો પૂછવું નથી, કંઈક વળી ખોટું લાગે ને ઉકળે તો. પણ ના, સ્વભાવ બદલી ગયો છે 100%. એટલે એમના જીજાજી બનાવીને પૂછ્યું, એક બાજુ લઈ જઈ, એ કે મારી બેનનો સ્વભાવ હું જાણું, આખું ઘર જાણે, ખાસ હું એટલા માટે જ આવ્યો હતો, આવા ભયંકર ક્રોધી. પણ અહીંયા જોવું છે ગુલાબના ફૂલ જેવા થઈ ગયા છે, એનો રહસ્ય શું, તમે શું એવો ચમત્કાર કર્યો. તો કે ચમત્કાર વાત કરું, તો કે હા, જો આ ફળિયામાં કૂતરો બેઠો છે ને, એ પરણી ને તારી બેન ને અહીં લઈ આવ્યો ને, બીજો દિવસનો સવાર હતો ને, એ કૂતરો તો પાલતું હોય ને વારે વારે મારી પાસે પાસે આમ ફરી રાખે, એ મને ગમતું નહોતું. કારણ કે હું હજી નવો નવો વર રાજા, ત્યાં મારી આજુબાજુ ઘરવાળું ફરવું જોઈએ, એને બદલે કૂતરો ફરી સારું લાગે. એટલે કૂતરા ઉપર મને રીસ ચડી. બે ત્રણ વાર મેં કીધું, હટ વયો જા વયો જા વયો જા, ન ગયો. પછી મેં લાકડી લીધી અને ફેરવીને કૂતરાને ત્રણ લાકડી મારી, પણ બાહુકારો કરી ગયો કૂતરો. કૂતરાને કીધું, આજ પછી જો સાંભળ, મારું કહ્યું જે નથી માનતા એની દશા આવી થાય છે. બસ તે દિન ગણીને આજનો દી તારી બેન નો સ્વભાવ વયો ગયો. બસ કૂતરો સામે ફળિયામાં બેસે છે અને તારી બેન રસોડામાં બેસે છે. આ ચમત્કાર કર્યો. બોલ્યો કે સારો કર્યો, પણ હવે જોયા જેવી થાય છે. એ રસ્તે હાલ્યો જાય ને વિચાર કરે, કરે મારું ઘરવાળો માથા ભેરે થઈ ગયું છે, મને દા દેતું નથી, મારે કામ કરવું હોય તો કાંઈ થાય નહીં, પૂછીને પાણી પીવું તોય કે કેમ પીધું, લેતી હું તરશું મરવું, આ ઈલાજ કરવા જેવો છે. ઘરે આવ્યો, ભાગ જોગે એના ભળિયામાં ન્યાય કૂતરો હોય છે, કૂતરાને ન્યાથી પોતાની પાસે લઈ આવ્યો. પછી કીધું વયો જા, કૂતરો જાય બોલાવ્યો, પછી જાય અને લાકડી લીધી. લાકડી લઈને ફેરવીને એક મારી કૂતરો બાહુકારો કર્યો. ત્યાં ઘરમાંથી ઓલી બોલી આની ઘરવાળી, એ ચકુ, આ મૂંગા ઢોર ઉપર હાથ ઉપાડે મારી સામે આવે તો ખબર પાડી દઉં. શરમાતો નથી અને મારતા મૂર્ખા, ત્યાં તો લાકડી પડી ગઈ. એની એ લાકડી લઈને આને બળવું દઈને માર્યો. કૂતરો છાનો રહી ગયો ને આ બાઉ કરા મીંડો કરવા. એટલે આ કહે એમ કરાય, કરે એમ ના કરાય, અમારે આટલે ચોખટ કરવી પડે. નતર આમાંથી ઉભો થઈને કોઈ સોસાયટીમાં નહીં, એના ઘરે જઈને આવી અખતરો કરે અને પછી મને કાયલ આવીને કે બાપજી ઊંધું પીડ્યું. એટલે પરમહંસજી આ રીતે વાસનાઓના છૂટા કાઢીને નિવૃત્ત થયા. પણ કેવા, પણ જોજો હજી વાત. હવે એક વાત રોજ બને, હે સરસ મજાના ભક્તો બેઠા હોય ને, એ તો ઉચ્ચ ભૂમિકાના પહોંચેલા સંત ને એના શિષ્યો પણ વિવેકાનંદજી બેઠા હોય ને, આ બધા એવા. પણ રસોડામાં શારદા દેવી સરસ મજાની રસોઈ બનાવે, એની બટેટા વડા કે કોઈ વઘારનો, રીંગણાના શાકનો કે વઘારનો સોડમ આવે, અને વેદાંતની વાત કરતા હોય, બ્રહ્મની વાત કરતા હોય, એકમ એવા દ્વિતીયમ બ્રહ્મની વાત કરતા હોય, નિરંજન નિરાકારની વાત કરતા હોય, માં ભક્તિની વાતો કરતા હોય, ઉભા થઈને રસોડા તરફ દોટ મૂકે, લાવો લાવો જમવા આપો જમવા આપો, જમવા બેસી જાય. રોજનું જો ભોજનની સુગંધ આવી એટલે રામકૃષ્ણ પરમહંસની ભક્તિની વાત કે વેદાંતની વાત ઉડી જાય. હવે વિચાર કરો, ટીકા થાય કે નહીં, બધા મળે કુચકુચ કરવા, વાત મોટી કરે, એક જરાક વઘારની સુગંધ આવે ત્યાં બાપજી બેસી નથી શકતા. એટલે આમાં સાચું શું સમજવું, એટલે ગણગણ ગણગણ કરવાનો સ્વભાવ દરેક જગ્યાએ હોય છે, તમને હોય છે, એ છૂટે પછી ગણગણ ગણગણ કઈક કઈક હાલતું હોય. હવે એ વાત વિવેકાનંદજીને અને શારદા દેવીને કાને આવી એટલે બહુ દુઃખ થયું. આપણે બાપજીને ઓળખીએ છીએ, કાંઈ એની શું લીલા છે કાંઈ ખબર નથી પડતી, પણ હવે કોઈને અવગુણ આવે તેનું ભૂંડું થાય. એટલે એક દિવસ બે આમ બેઠા હતા શાંતિથી, એટલે વિવેકાનંદજી અને શારદા દેવી હાથ જોડીને કીધું, બાપજી આ બહુ ટીકા થાય છે, શેની આ રસોડામાં સુગંધ આવે ને તમે જે ભાગો છો ને એ સારું નથી લાગતું. ઓ સાંભળી લો વિવેક, શારદા સાંભળો, મારું શરીર ટકે એમ નથી, હું બિલકુલ નિર્વાસનિક થયો છું, પણ આ શરીર તમારા માટે, લોક કલ્યાણ માટે, મેં ટકાવવા માટે આ એક રસાસ્વાદનું દોરડું પકડી રાખ્યું છે. જે દિવસે રસોડામાં સુગંધ આવે અને આ રામકૃષ્ણ ન ઉઠે ત્યારે સમજો ત્રીજે દિવસે આ પૃથ્વી ઉપર નહીં હોય. અને એવો દિવસ આવ્યો, રસોઈ બની, પરમહંસ ન ઉઠ્યા, બધી સભાને આનંદ થયો કે બહુ સારું થયું, બાપજીએ સ્વભાવ સુધાર્યો. પણ તે દિવસે વિવેકાનંદ અને શારદા દેવીની આંખમાં આંસુ હતા કે હવે આ નહીં રહે દેવ. અને ત્રીજે જ દિવસે પરમહંસ રામકૃષ્ણજીએ લીલા સંકેલી ચાલ્યા ગયા. કેવી લીલા છે, કેવી સાધના છે. મેં એક વર્ષો પહેલા આ વાત કરેલી ને એક જગ્યાએ, તો એ સભા છૂટી ને પછી એક સ્વામીજીએ મારો આવીને હાથ પકડ્યો. મને કે આ વાત મને બહુ ગમી. મેં કીધું સારું. મને કે આ પરમહંસજીએ જેમ દેહ ટકાવવા એક રસાસ્વાદનું દોરડું પકડી રાખ્યું છે ને, એ મેં આ શરીર ટકાવવા માટે આવા ચાર પાંચ દોરડા પકડી રાખ્યા મને. મેં કીધું ને પકડ્યા ન કહેવાય, ફાંસો ખાધો કહેવાય. આ ઊંટ વૈદું લ્યો, ઊંટ વૈદું રોગ ન મટાડે રોગ વધારે. મનની વાસનાનો તપાસ ઈમાનદારી પૂર્વક કરી અને મનને નિર્વાસનિક કરવું, કારણ કે મનની વાસના એ જબરદસ્ત રોગ છે. રોગ છે. બે વર્ષ પહેલાની એક તમને ઘટના કહું. આ જ મંદિર, પેલા જ પગથિયા, હું ઘણી વાર આમથી આમ નીકળીને મને ટેવ, એટલે હું નીકળું સવારે કે બપોરે કે ક્યારેક શાંતિ વર્તતી હોય એ વખતે નીકળું. ઘણી વાર બપોર વચ્ચે આમ આંટો મારી લઉં, પછી વયો જાઉં. તે લગભગ બે એક વાગ્યા છે ને હું આમ નીકળ્યો, શિયાળાનો સમય એટલે પછી ફરીને આમ જાઉં. મેં એક દ્રશ્ય જોયું. આ પગથિયા પાસે એક જણો ચડે પાછું ઉતરે, ચડે પાછું ઉતરે, ચડે પાછું ઉતરે, એક કલાક આવું કરે. મને થાય આવી કઈ પ્રકારની માનતા છે? આવી માનતા જોઈ નથી આપણે કઈ. અને પાછો ગાંડો નથી લાગતો, ગાંડો હોય તો પાસે ના જવાય ને, આપણે જોવું પડે. છે તો ડાયો. પછી એક દિવસ હિંમત કરીને હું ત્યાં ગયો. એ કીધું ભાઈ આ કઈ પ્રકારની માનતા છે? મને કે માનતા કશી નથી, તો આ તો ડાયાબિટીસ થયો છે એટલે ચડું ઉતરું છું. પણ આજુબાજુના બધા મંદિરોમાં હું જોઈ આવ્યો, પણ આ તમારા સ્વામિનારાયણ મંદિરના આ પગથિયા મને જેવા સેટ થયા છે એવા એકેય સેટ થયા નથી. બાકી હું અંદર દર્શન કરવા જતો નથી, હું તો કોઈ માનતો નથી. લે મને કે બાપજી ડાયાબિટીસ તો કંટ્રોલ થઈ ગયો, પણ વજન 4 કિલો ઉતરી ગયું. મેં કીધું ચડિયા રાખવા, પગથિયા છે ને ગુણ કરશે. મારે કહેવાનું એ છે, શરીરના રોગ મટાડવા માટે માણસ કેટલું કરે છે વિચારો, ઈમાનદારી પર કેટલું કરે છે. આ વાલા સાહેબ નહીં હોય, પણ મને એકવાર એના હેલ્થ સેન્ટરમાં લઈ ગયા. વાલા હેલ્થ સેન્ટર છે ત્યાં. મને કે હાલો જોવા કે ત્યાં બધે, હવે તમે જોયું છે ને આજના હેલ્થ સેન્ટરની અંદર કેવું હોય છે. મેં જોયું બધું, ઘણા લોકો વળ ખાતા હતા. પણ મેં એક નિરીક્ષણ કર્યું, વળમાં કોઈ ફેર નહોતો. કઈ રીતનો? આપણે પેલા જમાનામાં મહિલાઓ દળતી તો એવા જ અમુક મશીન હોય છે, આમામામામામામ કરી જ રાખતા હોય. પેલા દળવાનું શું ખોટું હતું? ત્યારે અમુક દોરડા લઈને આમામ કરતા, એ આપણે પાણી સિંચતા હતા. અમુક વજનિયા ઊંચ કહેતી, આપણે તગારો ઉપાડતા હતા. એ વસ્તુ લોખંડમાં લાવ્યા. આપણું જે ઓરિજિનલ કામ હતું એ મશીનોને સોંપ્યું, અને પછી મશીનો હારે બથોડા લેવાનું શરૂ કર્યું. આ પ્રીતમનગરમાં પ્રમોદભાઈનો અખાડો છે, ત્યાં કોઈ કારણસર હું જઈ ચડ્યો હતો. ત્યાંથી અંદર પ્રવેશ કરો ને ત્યાં આમ હાથ થયો એક જણાનો, એટલે હું તો પાસે ગયો. મને એમ કે બોલાવે છે. મેં કીધું શું છે ભાઈ? તો મેં ક્યાં તમને બોલાવ્યા છે? મેં કે તમે આમ કર્યો, એ જ કે મારી આંગળીઓ જકડાઈ ગઈ છે, તો અડધો કલાક આમ આમ કરવાનું હોય છે. મેં કીધું અહીંયા છે જોવા જેવું. આગળ ગયો ત્યાંથી એક જણો, પછી હું પાછો જ વળી ગયો. મેં કીધું આ હા હા હા, ભગવાન બચાવ્યાના છે. પણ શરીરને માટે ને, કેમ શંકરભાઈ? 5-5, 10-10 કિલોમીટર ચાલે. પૂછીએ શું થાય? તો કે 10 વર્ષની આયુષ્ય વધે. એમ તો તમે 60 વર્ષ જીવો ને, પછી કેલ્ક્યુલેશન કરો, રોજના 10-15 કિલોમીટર ચાલો, જેટલો ચાલવામાં સમય જાય ને એટલો વાહે વધે, હરખું થઈ ગયું. એના કરતા વેલા ગુજરી જાવ, શું વાંધો? તમને નથી કેતો શંકરભાઈ પાસે ઓળી માથે લેતા ને જનરલી બધાય. એ શિયાળો હોય તો ખાસ કરીને, ન તો સવારે શાહબુદ્દીન ભાઈ કેતા, એવા અદોદરા શરીર હોય, નનકી ચડ્ડી પહેરે પાછા, અને પાછા જોગિંગ કરાય, હાથીનું મદનનું રૂમાડે જડ્યું હોય એવું લાગે, એવી એક્સરસાઇઝો કરે ભાઈ. એ નહીં પાછે આમ વ્યવસ્થિત મહિને મહિને બ્લડ રિપોર્ટ, યુરિન રિપોર્ટ, કાર્ડિયોગ્રામ, એન્જિયોગ્રાફી, ફલાણ ફલાણ, એની આખી ફાઇલ કરે. પાછું આપણું આ નહીં લેવાનું, ઘી નહીં લેવાનું, તેલ નહીં લેવાનું, પ્રોટીન નહીં લેવાનું, શું લેવાનું? રજકો લેવાનો? શું લેવાનું? આખી ફાઇલ રાખે. આટલા વાગે 8 વાગ્યા એટલે બીપીની દવા લઈ લેવાની, 9 વાગ્યા એટલે ઊંઘની ગોળી લઈ લેવાની, આટલું થાય આટલું લઈ લેવાનું, વ્યવસ્થિત લેવો. પાછું અમારો ગમે એવો મહિમા હોય પણ અમે કઈ આ જરાક લ્યો ને તો ના, ડોક્ટરે ના પાડી છે. આટલી સાવચેતી રોગ કાઢવા માટે કરે. અરે ગણાય તો ગૌમૂત્ર એવી રીતે પીવે જાણે શરબત પીતો હોય. ગૌમૂત્ર તો પવિત્ર છે, દેવ પૂજામાં વપરાય છે ભાઈ, પણ શાંતિથી થોડું સમજવા જેવું કહું કે આજે ઘણા લોકો સ્વમૂત્ર ચિકિત્સા કરે છે, ચાલુ છે. સ્વમૂત્ર ચિકિત્સા એટલે સમજાનું ને, પોતે પોતાનો પેશાબ પીવો. હવે એ કેવો લાગતો છે, ભલે એના ગુણ જે હોય તે એમાં મારે ડિસ્કસ નથી કરવી, મેં અભ્યાસ એનો કર્યો છે, પણ અમારા શાસ્ત્ર રીતે વૈદિક રીતે હું તમને ખાસ ભારપૂર્વક કહું છું કે જેને વૈષ્ણવી દીક્ષા લીધી હોય, કંઠી પહેરી હોય, વર્તમાન લીધા હોય, એમણે આ પેશાબ ન પીવાય, પીવાથી દીક્ષા ઉતરી જાય છે, આસુરી થઈ જવાય છે. એટલે કોઈ સંજોગો ન પીવાય, પોતાનું મૂત્ર ન પીવાય, ગૌમૂત્ર પી શકાય. હા, એનો એક્સટર્નલ યુઝ બરાબર છે. આપણે જો ગામડામાં ખેતી કરતા હોય, કઈ વાગી જાય, વાડતા નીંદતા આંગળી કપાઈ જાય તો તરત ખેડૂત એના ઉપર પેશાબ કરી દે એટલે રૂજાઈ જાય, એ દેશી ટિંચર છે, એ ખોટું નથી. હવે આજે પાછું એનું રૂપાળું નામ આપ્યું, શિવાંબુ ચિકિત્સા, શિવાંબુ પાન. હવે ભોળા લોકોને બિચારાને કઈ ખબર ન પડે કે આ શિવાંબુ શું છે. હું ઓફિસને ઓટલે બેઠેલો, 2-3 જણા વાત કરે એમ છેટે છેટે, હું કાન દઈને સાંભળું, મને આમાંથી જ મસાલો મળે. તે વાત કરી એમાં એક જણો સમજાવે, તમને મોઢા ઉપર બહુ ખીલ છે ને, અક્ષીર ઇલાજ બતાવો. તો કયો ને ભાઈ, કારણ કે ફેસની કોને ન પડી હોય, એમાં વાંઢાને ખાસ પડી હોય. એટલે કે બતાવો ને યાર, તો કે એમાં એવું છે, શિવાંબુ છે ને એ તમે પીતા જાઓ અને લગાડતા જાઓ. એ ઓઈલો કે ક્યાં મળે, આટલા ભોળા બિચારા કાંઈ ખબર ન હોય, એને શું કામ ઊંધે રેવાડે ચડાવો છો. હજી હું આટલું સાંભળીને આશ્ચર્ય અનુભવ ન અનુભવ, ત્યાં ત્રીજો બોલ્યો, આ એકતા મેડિકલમાં જોઈ મળી જાય છે ક્યાં. મેં કીધું એટલે મેડિકલમાં ન જવાનું હોય, મૂતરડીમાં જવાનું હોય. આવું ગંદુ માણસો શરીરને માટે પી જાય છે. અરે કડવી ઝેર જેવી દવા હોય તે પી જાય છે, પણ કહેવાની એ વાત છે, શરીર માટે બધું પીવાય છે, બધું કરાય છે, મનનું દર્દ કાઢવા માટે સાધુનું એક કડવું વેણ પીવાતું નથી. એ જો પી જાય તો જન્મ જન્મના રોગ નીકળી જાય, એ નથી પીવાતું. અને બીજી વાત કહું કે ભાઈ ગમે તેવું તમે પીને રોગ કાઢવા પ્રયાસ કરો, અમુક હઠીલા દર્દ છે, જીવલેણ દર્દ છે, એ કઈ જતા નથી, પણ છતાં એમાં જુઓ કેન્સર થયું હોય મરી જ જવાનું છે ચોક્કસ, પણ શરીર પડે રોગ નાશ પામી જાય ને, શરીરની સાથે રોગ સમાપ્ત થઈ જાય, શરીરનો રોગ શરીર જતા સમાપ્ત થઈ જાય. મનનો રોગ, વાસનાનો રોગ જે મનમાં સમાયો છે એ શરીર પડી જતા પણ નષ્ટ થતો નથી, એ તો જન્મ જન્મ સાથે આવે છે અને પરેશાન કરે છે. એટલે શ્રીજી મહારાજ આ વચનામૃતમાં જળભરત મહારાજની, ભરતજી મહારાજની વાત કહી, કહો ચક્રવર્તી સમ્રાટ હતા, રાજ છોડ્યું ભગવાનને મેળવવા, ગંદકીને કિનારે જઈને બેઠા, તપશ્ચર્યા કરી, એવી સાધના કરી, કહો હો રાત અને દિવસનું ભાન ન રહ્યું, દેવતાઓ આવીને સવારમાં ભરતજીને અર્ઘ્ય આપી જાય કે તું અમારો જાગતો જીવતો દેવ તો તું છો ભરત, દેવતાઓ વંદન કરી જા. આવા ભરતજી મહારાજ પણ એક દિવસ ગંડકીમાં કેડ સમાણામાં ઉભા છે, સૂર્યને અર્ઘ્ય આપે છે, એમાં એક હરણી નીકળી, સિંહે ત્રાડ પાડી, પાણી પીવા આવેલી, ગભરાઈ, સગર્ભા હતી, દિવસો પૂરા હતા, હરણીએ બીકના માર્યા, છલાંગ મારી, નદી કૂદી તો ગઈ પણ પૂરા માસનો ગર્ભ નદીમાં સ્ત્રવી ગયો. એ બચ્ચું તરફડતું તરફડતું ભરતજી મહારાજ આમ અંજલી ભરવા જાય ને હાથમાં આવ્યું, જોયું, દયા ઉપજી, પોતાની સાથે લાવ્યા, સેવામાં લાગ્યા. હરણનું બાળ મોટું થયું પણ બંધન થઈ ગયું, હરણનું બાળ હવે આગુ પાછું જાય તો ગમતું નથી, થોડુંક મોડું થઈ જાય, રાત પડી જાય તો લાકડી લઈને ગોતવા નીકળે, પુકાર કરે, એ મૃગ, હે હરણ, હે મૃગ, હે મારા દીકરા, ક્યાં છો તું, ક્યાં છો તું, કોઈ તને મારી નાખશે, તું મરી જઈશ તો મારું શું થશે, રે રે બંધાયો જગત તજનારો એક મૃગ બાળ માહી. એમ કરતા કરતા હવે અંતકાળ આવ્યો છે, શરીર પડવાની તૈયારીમાં છે, અને હરણ બાળ પણ સમજી ગયું છે મારો માલિક જાય છે. હરણ ટકટકર સામે જુએ છે અને ભરતજી મહારાજ પણ એની સામે જુએ છે, પણ કહેવાની વાત એ છે કે હવે જીવ જતો નથી. કેમ? મહારાજે કહ્યું છે વાસના ભેળી કરી છે,
આમને તો એક હરણ ની વાસના હતી, પણ વિચાર કરીએ જો ઘણાને સ્ત્રીની, ધનની, માનની, ગામની, ખેતરની, વાડીની, ખાવાની, પીવાની, મોટા પદ મેળવવાની, આવી કેટલીય ભેળી ઘૂંટી ઘૂંટીને કરી હોય તો જીવ કેવી રીતે જાય. મહારાજે કહ્યું ને, નામું રાખ્યું હોય મહિના મહિનાનું આપી દઈએ તો કઠણ ન પડે, વર્ષ તાળાનું ભેળું કરીએ તો પછી દેતા બહુ કઠણ પડે. એક દરબારે નામું રાખેલું વણિકને ત્યાં જોઈએ લઈ આવે, પછી હવે તો દરબાર લોકો તો શું, જયારે લેવા જાય ત્યારે ભેળી તલવાર લઈને જ જાય. એટલે ઓલું બીજો કઈ બોલે જ નહીં, એમને લાવી દે, લખી લે બધું. પણ ક્યારેક ક્યારેક રમૂજમાં હોય ત્યારે ઓલા વેપારી એમ કે વેણી કે દરબાર કે હવે જરા ચૂકવી દો તો સારું, તે વર્ષ દોઢ વર્ષ જેવું થાય તે દરબાર બેહે તલવાર બાજુમાં લઈ, લે બોલ કાઢ તારો ચોપડો શું છે બોલ. તો કે જો બાપુ, 1 કિલો ગોળ કાન પકડી વાત, 1 કિલો ખજૂર કાન પકડી વાત, 1 તેલનો ડબ્બો, અરે ભાઈ ગોલકુના એ કાણું નો, એ તો જબ લીધો તબ દીનો, જયારે લીધું તું ત્યારે રોકડા દઈ દીધા હતા, કાઢનાય કાઢનાય. બોલે કે બાપુ, 100 ગ્રામ સોપારી કાન પકડી વાત, 100 ગ્રામ વરિયાળી કાન પકડી વાત, 1 ગુણી ખાંડની, અરે કાઢનાય કાઢનાય. બોલે બિચારા કાઢીએ નાખવું પડે, કારણ કે આમ તલવાર જોવે, દેતા કઠણ પડે છે. આ દરબાર દમ દાટી આપે ને તો વેપારી કાઢી નાખે, પણ આ વાસના કાઢી ન શકાય, એ તો ઉઘરાણું કરે જ. એટલે મહારાજ કે નિરંતર વિચાર કરીને જો વાસના કાપી નાખી હોય તો અંતકાળે નડે નહીં. પણ ભરતજી મહારાજને આજે હવે મૃગ નડે છે, આયુષ્યનું તેલ તૂટ્યું છે અને જીવનદીપ બુજાયો, હરણનું ચિંતવન રહ્યું, ભરતજી મહારાજનો દેહ પડી ગયો, પણ બીજે જન્મે મૃગ બાળ તરીકે એ જ જંગલમાં ઉતર્યા છે. ક્યાં ચક્રવર્તી સમ્રાટ અને ક્યાં પશુની યોનીને ભરતજી મહારાજ પામી ગયા, આટલું પતન થાય છે. ઓહો, તમે જોયું ને ગામડામાં ઘણા એવા હોય, શહેરમાં હોય, તમે વડીલો હોય ને તમે એને વાત કરો, ભાઈ હવે તમે ભજન કરો, આવો સત્સંગમાં જરા સારું થાય. તો કે આવવું તો ઘણું છે ભાઈ, છોકરા નાના છે, ભણાવવાના છે, વ્યવહાર માથે છે, કમાણી કરવી પડે, આ બધું એવું છે, આપણે છોકરા છૈયા કુટુંબ પરિવાર ધંધો ધાપો કરીને એને પોષવા એ આપણું કર્તવ્ય છે, એ ન કરીએ તો કોણ કરે, આપણું આ કર્તવ્ય બજાવવું એ જ તો ભક્તિ છે ને ભાઈ. શાસ્ત્ર ક્યારે લખી નાખે ખાનગી ખબર ન પડે, આ બધું ગોઠવાઈ જાય પછી હરિભજન જ કરવું છે. પછી છોકરા મોટા થાય, ગ્રેજ્યુએશન પૂરું થઈ જાય, પછી કોઈ એમ જાય કે વડીલ તમે કહેતા હતા છોકરા ભણી જાય પછી હરિભજન જ કરવું છે, તો કે આ એ વાત સાચી તમારી, મને વાત યાદ છે, હરિભજન કરવામાં જ માલ છે, પણ આ જરા છોકરાને વરાવી પ્રણાય દઉં એટલે પછી મારે કોઈ ચિંતા નહીં, પછી તો બસ આખો દિવસ રાધે શ્યામ રાધે શ્યામ રાધે શ્યામ જ કરવું છે. અમારા ગામમાં 40 વાંઢા છે એટલે મને મારા મનોજની ચિંતા બહુ છે. કે હવે ભગવાનની કૃપા થાય ને એના મનોજનું ક્યાંક થઈ જાય અને લગ્ન થઈ જાય, રંગે ચંગે બધું પતી જાય, પછી પાછા ઓલા હોય ને આવીને કે લ્યો હવે દીકરો હરી પરણી ગયો, હવે તમે હરી ભજો, તો કે વાત સાચી છોકરો પરણી ગયો પણ આખરે છોકરું છોકરું. જરા એને વ્યવહાર બરાબર સમજાવી દઉં ને એટલે પછી વ્યવહાર સંભાળી લે એટલે પછી મારે સાવ નિવૃત્તિ. બાપા વ્યવહાર સમજાવવામાં રે એ પેલા છોકરા વ્યવહાર બધું આંચકી લે, બાપાને સાવ નવરા કરી નાખે, પછી ખબર પડી જાય ઓલા વડીલ આવે પાછા કે લ્યો હવે તમે સાવ નિવૃત્ત છો હવે હરી ભજો, તો કે આ નિવૃત્ત જ છું પણ એક ઈચ્છા છે એક વાસના છે બસ, આ મારા મનોજને ઘેરે દીકરાનો જન્મ થાય તેનું મોઢું જોતો જાઉં ને પછી મને કોઈ ચિંતા નહીં. હવે એના દીકરાને ઘેર દીકરાને જોવાની એની વાસનાની ઈચ્છા રહી જાય, બધી ઈચ્છા તો ક્યાંથી પૂરી થાય ભાઈ, અને એમાં દાદા ઢબી જાય એટલે ગુજરી જાય. પછી તમે 1-2 વર્ષ થાય ને પરિવારના બધા બૈરાઓ ભેળા થઈને પરિવારમાં જન્મેલું છોકરું હોય ને એને રમાડતા હોય ને પછી વાતો કરતા હોય, એ કે જોયું આ છોકરાનું મોઢું અસલ દાદા જેવું છે, દાદા જેવું નહીં દાદા પોતે પધાર્યા છે, હવે ઘોડિયામાં નાખીને હચકાવું. વાસના રહી ગઈ. આ સત્સંગમાં એક બનેલી વાત કહું, એક હરિભક્ત હવે એને એના દીકરાને ઘેર દીકરો જન્મે એની બહુ ઈચ્છા. સત્સંગી સારા તમે આમ એકાંતિક કહી શકો એમ, પણ આ એક આમ બુઠ્ઠું રહી ગયું, હવે એમાં એમનો દેહ પડી ગયો અને એના દીકરાને ઘેર દીકરો થઈને જન્મા. સત્સંગમાં બનેલી વાત છે. હવે માળું પૂર્વના મહારાજે કહ્યું છે ને 25મા વચનામૃતમાં, આ જ્ઞાન છે એ પ્રકૃતિ પુરુષથી પર છે, નષ્ટ થતું નથી, એટલે આ ભક્તિનું જ્ઞાન પુરુષોત્તમનું જ્ઞાન નષ્ટ ન થયું. છોકરું થયા તોય, પેલા વાહન હતા તોય, એને થયું અરા રા 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 રા, ક્યાં પુરુષોને સેવા, ક્યાં પુરુષોત્તમની ભક્તિ કરી અને આજ હું મારા દીકરાની વહુને ઘેર દીકરો થઈને આવ્યો. હાય હાય હાય. તેવલી દીકરાની વહુ છે ને એ આને ધવડાવવા માટે સ્તન પાસે મોઢું લઈ જાય, પણ ઓલો આમ કરી દે. હકીકત છે ને, સસરો કેમ વહુને ધાવે? વહુને ખબર નથી, એને એમ કે મારો બાબલો છે, પણ સસરાને તો ખબર છે આ મારી વહુ છે. ગમે એમ કરે ને મોઢું આમ છે, હું કોઈ કારી ન ફાવે. છેવટે સાતમે દાડે એમણે દેહ મૂકી દીધો ત્યારે છુટકારો થયો. બાપા જાળવજો, અમારે તમારે બધાય જાળવવાનું છે. સારંગપુરની વાત કહું, તમારે ઉતાવળ નથી ને? સારંગપુરમાં મહારાજ બજારમાં ચાલ્યા જતા હતા તો એક ઝાડું વાળવા વાળી ઝાંપડી એ રસ્તાને કાંઠે બેઠેલી. ભગવાન સ્વામિનારાયણ કાઠી દરબારો એ આમ નીકળ્યા અને ઝાપડીની સામે મહારાજ આમ જોઈને ચાર આંખો ભેળી થઈ, તે ઝાપડી ધડાક દઈને સમાધિ થઈ ને બ્રહ્મ સુખમાં ઉતરી ગઈ. તે સુરાખચરાથી દરબારો કે મહારાજ આ ભંગી ઝાડુ વાળવા વાળી આના એવા તે કયા પુણ્ય કે મહારાજ આપના દર્શન માત્ર થી સમાધિ થઈ ગઈ? તો કે દરબાર સાંભળો, એ ગયા જન્મમાં શ્રીમંત શેઠાણી હતી, ખૂબ લખલુક સંપત્તિ હતી, ખૂબ દાન પુણ્ય કરનારી એક પવિત્ર સન્નારી હતી. પણ એક દિવસ વરસાદનો માહોલ હતો, હવેલીમાં બેઠા હતા, એમાં એક ભંગી નીકળ્યા, એને લીલો પટકો બાંધ્યો હતો અને યુવાન શરીર હતું, સૌષ્ઠવ વાળું હતું, પણ એ ઝરમર ઝરમર વરસતો વરસાદ અને એમાં એ વાંસળી વગાડતો વગાડતો ત્યાંથી નીકળ્યો અને શેઠાણીને એનું રૂપ અને વાંસળીના સૂરે અને માદકતા પૂરી મનમાં એ રહી ગયું, કેટલું સરસ છે. મનમાં એક મોહ થઈ ગયો, મરવા ટાણે એ ભંગી યાદ આવ્યો અને પરિણામે આવી પુણ્યવતી મહિલા શેઠાણી આજે ઝાંપડી થઈને આ બજાર વાળે છે. ઓહો, ક્યાં લઈ જાય છે! ઘણા ભૂત પ્રેત આ તે થઈને, માનો ન માનો તમારી મરજીની વાત છે, પણ ભટકતા ના અંતે કેટલી યોનિઓ છે. એટલે મહારાજ કહે છે, મને કરીને નિર્વાસનિક રહેવું, મન નિર્વાસનિક જોઈએ. શા માટે? મરવા ટાણે તો જેવા જેવા સંકલ્પો હોય એવા જ મનમાં સ્ફૂરી આવે છે. જેમ ભરતજી મહારાજને હરણનું બાળ સ્ફૂરી આવ્યું તો હરણનો દેહ પ્રાપ્ત થયો. માટે મને કરીને નિર્વાસનિક રહેવું એ જ અમારો મત છે મહારાજ કે. વળી સરસ વાત કરી કે ગ્રહસ્થ હોય તેમણે પણ દેહે કરીને તો વ્યવહાર કરવો, પણ મને કરીને તો ત્યાગીની પેઠે જ નિર્વાસનિક રહેવું. એક મર્મ તો એ કરી દીધો, ત્યાગી હોય નિર્વાસિક હોય, ત્યાગીની પેઠે જ નિર્વાસનિક રહેવું અને ભગવાનનું સ્મરણ કરવું, અને વ્યવહાર તો ભગવાનને વચને કરીને રાખવો. હવે આમાં બે મર્મ છે. વચને કરીને રાખવું એટલે એક વચન છે, આજ્ઞા છે કે ભાઈ તમારે પરિવાર હોય એ બધાનું જતન કરવું, પાલન પોષણ કરવું, એનું સાચવું, એનું હિત થાય, એને ભણાવવા, એની સુખી થાય, એ બધું કર્તવ્ય છે. સમાજના કાર્યો બે જ રીતે થઈ શકે છે, એક કર્તવ્ય બુદ્ધિથી અને બીજું આસક્તિથી. આસક્તિથી આ બધું ન કરે, કર્તવ્ય છે, પ્રભુની આજ્ઞા છે, શાસ્ત્ર આજ્ઞા છે, માટે આ બધું મારે કરવાનું છે એમ સમજીને વચનમાં રહીને વ્યવહાર કરે. અને બીજું, વચનમાં રહીને કરે એટલે ગમે તેટલા વ્યવહાર કરે પણ વચન લોપાય એવું એક પણ પગલું વ્યવહારમાં ન કરે. એવો કોઈ કમાણી ન કરે, એવો કોઈ ધંધો ન કરે, એવું કોઈની સાથે અલપ ઝડપ ન કરે, એવી રીતે વચનમાં રહીને ગ્રહસ્થ રહે અને નિર્વાસનિક થઈને રહે એ શ્રેષ્ઠ છે. શ્રીજી મહારાજ કે આખરે તો મનથી ત્યાગ થાય એ જ સાચો ત્યાગ છે. જુઓ ને, જનક મહારાજ રાજ્યમાં હતા, મોટું રાજ્ય ભોગવતા હતા, છતાં મન તો મહાયોગી જેવું હતું. માટે મનનો ત્યાગ એ જ સાચો ત્યાગ છે. નિવૃત્ત રાગસ્ય ગૃહમ તપોવનમ, રાગ નીકળી જાય તો ઘર છે એ પણ તપોવન છે. એટલે ફરી ભાર દઈને મહારાજે કહ્યું, દેહે કરીને ગમે તેટલી પ્રવૃત્તિ હોય પણ મન નિર્વાસનિક હોય તો કઈ ચિંતા નથી. પણ દેહ કરીને બિલકુલ નિવૃત્તિ પરાયણ વર્તતો હોય ને મનમાં જો વાસના હોય તો એનો અતિશય ભૂંડું થાય છે. તમે પ્રવૃત્તિ માર્ગને અનુસર્યા છો ને, ગ્રહસ્થ છો. અને બીજી દ્રષ્ટિએ આજે બધા સાધુ સંતો છે એ પ્રવૃત્તિ માર્ગ નહીં પણ પ્રવૃત્તિશીલ તો જરૂર છે. કોઈ સમાજને અર્થે, કોઈ સત્સંગને અર્થે, કોઈ પોતાને અર્થે, પણ પ્રવૃત્તિશીલ છે. અને એ પ્રવૃત્તિ વિસ્તાર ઘણો છે, અનેક માણસોનો યોગ થાય છે, અનેક માન સન્માન મળે છે, અરે અનેક ભોગ્ય પદાર્થોનો યોગ થાય છે. તમે ન ભોગવતા ન ખાતા હો એવા પદાર્થો લાવી લાવીને સંતોને જમાડતા હોય છે ત્યારે રસાસ્વાદ પ્રબળ થઈ જવાના પૂરા ચાન્સ છે, માન સન્માનમાં બંધાઈ જવાના પૂરા ચાન્સ છે, ભોગી થઈ જવાના પૂરા ચાન્સ છે. એમાં સાધુએ શ્રીજી મહારાજની આજ્ઞા, એનું અનુસંધાન, ભજન ભક્તિ કથા વાર્તા એનું અનુસંધાન રાખે તો ઉગરે, નહીતર જીવન બરબાદ થઈ જાય. એક જણો બીજાને વાત કરતો હતો કે મેં આજે એક બહુ જ કરુણ અંત વાળી બુક જોઈ. ઘણી નવલકથાઓના અંતે બધું આવતું હોય છે ને, અંત બહુ કરુણ હોય, એટલે કે બહુ કરુણ અંત વાળી મેં બુક જોઈ, મારી આંખમાંથી આંસુ પડી ગયા. તો કે એવી કઈ બુક છે, લાઈને હું વાંચું. તો કે એ બીજી કોઈ નહીં, મારી બેંકની પાસબુક. હવે કઈ રહ્યું ન હોય તો રડે જ તો. એટલે જીવનમાં જો બધું ખલાસ થઈ જાય તો સાધુ થયો હોય તો નકામો જાય, પછી અંત કરુણ આવે ભાઈ. એટલે જાગ્યા ત્યાંથી સવાર. એમાંય આમ તો એવું છે, છાપરું રિપેર ક્યારે કરવું? જ્યારે સૂર્ય ઝળહળતો હોય ને ત્યારે. એમ યુવાનીનો સૂર્ય ઝળહળતો હોય ને એમાં જ આપણું જીવનનું છાપરું હરખું કરી લેવાય, બાકી પછી કઈ એના હુજાતા નથી, કઈ થતું નથી. કારણ કે વૃદ્ધાવસ્થા છે ને બુરી છે, છતાંય જો સમજણ આવી જાય તો કામ થઈ જાય. એમાં ખાસ જે કાંઠે પહોંચી ગયા હોય, ગરડા હોય. બગસરાના પેલા ચોફાળ બહુ વખણાતા. આપણે પુરાણી પ્રેમપ્રકાશ દાજી સામે સરસ વાત કરતા, બગસરાના લોકો વણકર લોકો ચોફાળ બહુ સરસ વણતા, એવી કોર બાંધે સરસ વખણાય. પણ વણતા વણતા એના છોકરાથી કઈ ખજૂરો પડી જાય ને, એટલે બાપા ને કે બાપા જાળી થઈ જાય, હરખા તાર ન ગુંથાય ને ખજૂરા જેવું થઈ જાય, જાળી જાળી આપણે જે મચ્છર જાણી હોય નેટ એવું થઈ જાય. બાપા ને કે બાપા આમાં તો ખજૂરો પડી ગયો. તો કે વચ્ચે પડ્યો છે ને, તો હા તો વાંધો નહીં, છેડા હરખા કરી લેજે એટલે વેચાઈ જશે. એમ યુવાનીમાં ક્યાંક ખજૂરા પડી ગયા હોય તો છ પડી ગયા, પણ વૃદ્ધાવસ્થાનો છેડો એવો સુધારી લેવો કે ભગવાન સ્વામિનારાયણે ચાદર ને ખરીદી લે, બસ છેડે જો જાળી હશે ને તો મૂકી દેશે. પણ ભાઈ શું કહું, બહુ એક મનોવૈજ્ઞાનિક આ વાત છે. કાગ બાપુએ પણ બહુ મનનો અભ્યાસ કર્યો છે, એમણે સરસ વાત લખી છે, પણ એવી સરસ લાવ્યા છે કે આપણે માણસના જીવનનું કેવું છે, 25 વર્ષના આપણે થઈએ ને ત્યારે વાસનાનો જન્મ થાય. એટલે આપણે કેટલા વર્ષના થયા? 25 વર્ષના. વાસના એક દિવસની થઈ, જન્મ જ ત્યારે થયો. અને આપણે જયારે 25-50 વર્ષના થયા ત્યારે પેલી વાસના જુવાન 25 વર્ષની થાય. એટલે આપણે ઘરડા થઈએ અને વાસના જુવાન થાય, જેટલા ઘરડા હોય એટલા પૂછી લેજો. ઉલટાના ચોંટતા જાય, ગુંદાના ઠળિયાને જેમ જ્યાં મૂકો ત્યાં ચોંટી જાય, બોલો. અને મરવાની તો એની આગળ વાત ન થાય. મેં તો ઘરડાય ઘરડાને પૂછ્યું કે હવે તમારે જવું છે, તો કે એવી શું વાતો કરો છો, એવી શું વાતો કરો છો, અહીં આજે બે હોપારી છે એટલે ખીચડી ખાઉં છું, તો હું ક્યાં તમારી પાસે માગવા આવું છું, લે. અને બનેલી વાત ગોખરવાળામાં આપણા ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ ગયેલા વર્ષો પહેલાની વાત, એમની સાથે એક નાના સાધુ, એ સાધુનું મારે નામ નથી દેવું, પણ એ મંદિરની આગળ એક ઝાડવું હતું, ઝાડવાને નીચે હવે 94 વર્ષનો એક ભાભો આવીને સુવે અને ઠો 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 કરી રાખે. એટલે ઓલા નાના સાધુ ને, સત્સંગ તો આપણો ને ભાઈ, એટલે એને વિચાર થાય કે આ ભાભો 94 વર્ષનો લાકડીને ઠઈ અહીંયા બેસે ને આખો દી ઉધ્ર ખાધે રાખે અને ભરી મૂકે બધું. એને એમ થયું કે આ વૈયા જાતા હોય હું વાંધો છે આવા ઠોઠા. તે વળી દયા કરીને એને કહેવાય ગયા, એને એમ કે જો આ દહો કે ને તો હું ગુરુને કહું તો એને કઈ પ્રસાદી બચે નું પાણી પાય કા છાંટે એટલે વયો જાય, એટલે આ આપણે મંદિર વાળા સુખી થાય ને એના પરિવાર ના સુખી થાય. તે બાભાને કેવા આવ્યા, એ બાભા તો હા હવે તમે ઉંમર થઈ ને ઉધ્ર ઠંકા સંભળાતા નથી અમારાથી, તે તમે ધામમાં વયા જાવ ને ધામમાં ત્યારે લાકડી લીધી. શું બોલ્યા ખબર, ભૂંદ્રા તું જાને, બીજાને મોકલી દેવા પણ જવું નથી. બોલ, છોકરા વાપરવા માટે 2-5 હજાર મહિને આપ્યો, બાપા છૂટથી દાન ધર્મ મંદિરે સંતોમાં બધે વાપરો, પણ મારો આ વીણી વીણી બેંકમાં મૂકી આવે. આવા તો કેટલાય ડોહાને હું ઓળખું છું. છોકરા તો દેવ જેવા હોય, પાછા ફરિયાદ એમ કરે અમારી ઘરમાં કોઈ સેવા કરતા નથી, પણ તમારા લખણ સેવા કરવા જેવા નથી. ઓલા કે છે તમે કથા સાંભળો, દેવ ધર્મ નો ધર્માદો કરો, તમારે જોઈએ એટલા પૈસા લઈ જાઓ, આ દે એટલું બધું બેંકમાં મૂકે, શું કરવાય છે. આ ઘરડા હોય સાંભળજો, મોઢે તો કહેવાય નહીં, ના ના એ તો કઈ, એટલા ઘરડા બહુ હોય પાછા તો એવા તો મને 3 દિવસ સુધી પગે નથી લાગતા અમુક. એને હું ઓળખું છું. આપણે તો સારું કરવા જાય, લ્યો બોલો મારા હાથે, એને હવે જોર નથી, નહીતર મારું ગળું દબાવી દે એવા કેટલાય છે. પણ બાપા તમે કિનારે પહોંચ્યા, મિલકત છે, માળા કરો અને આવા સત્કાર્યો હોય, તમને મન પડે ત્યાં સારા કાર્યો વાવો. પૈસામાં બહુ મોહ છે ને, એ વાવશો ને બીજા જન્મે મળશે. લખણ તો નથી તમે એક જન્મે પોગી જાઓ એવા, તો બીજે જન્મે જોઈએ છે ને. આ ઇન્વેસ્ટમેન્ટ છે, તમે રોકી દો, પૈસો ઉગશે, સામે તૈયાર રહેશે હજાર ગણો થઈને, વાપરો ને. અને ઓલો બેંકમાં ડબ્બી જાય કાંઈ નહીં હાથમાં આવે, અને છોકરા દાડો નહીં કરે ન ઉખડે. એટલે વાસનાનો કિનારો, જીવનનો કિનારો દેખાય ત્યારે બહુ વાસનાને ફંફોળી આ બુડ ઠૂંઠાવને જોઈને એવા નિવૃત્ત થઈ જવું. હવે દીકરાને દીકરાને જે કરવું હોય તે કરે, સૌના પ્રારબ્ધથી ભોગવશે. સલાહ દેવી, સોક્રેટીસે બહુ સરસ લખ્યું છે કે મેં એક વૃદ્ધને પૂછ્યું કે ભાઈ દાદા તમે બહુ પ્રસન્ન દેખાવ છો, તમારી પ્રસન્નતાનું રહસ્ય શું? તો કે જો મેં મારા દીકરાઓ માટે બધું કર્યું, ખૂબ કમાય અને બધું એને આપ્યું, પછી છોકરાઓને વ્યવહાર સોંપી દીધો, મેં એમને કહી દીધું તમે તમારી રીતે સંભાળો. એ મને પૂછવા આવે ને તો હું સલાહ આપું છું, બાકી કોઈ સલાહ આપતો નથી. હું સલાહ આપું પૂછે તો, સલાહ આપું પછી એ પ્રમાણે પાછા ન કરે તો હું ક્યારેય મોઢું બગાડતો નથી. અને જે આપે એ જમું છું, બાકી બગીચામાં જઈને બેસું છું અને મને જે સૂજે એવા સાત્વિક વિચારો કરું છું. લ્યો બોલો આમાં શું ખોટું છે? ઘરમાં હિંડોળો ન હોય તો 250 રૂપિયા ખર્ચીને લઈ લેવો. પારણિયું છે ને, એ પારણિયાની વૃદ્ધાવસ્થા એટલે હિંડોળો. પારણિયું ઘરડું થાય, એ ઘરડું થયું પારણિયું, એ હિંડોળો. એ ઘરડા માણસ ને હિંડોળો પડે, ઝૂલો બહુ ફાવે, પછી ડોલે રાખવું કે આમ આમ બધું ડગ 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 તો થતું જ હોય. એટલે ઠેલો ન મારો તો હિંડોળો એની મેલે હાલે. જલસા કરો ને ભગવાન સ્વામિનારાયણ જેવો પુરુષોત્તમ મળ્યો છે, આવા જોગી સ્વામી જેવા હાલતા ચાલતા ભગવાન રૂપ સાધુ મળ્યા છે, હવે કડદા કાઢીને ચોખા થઈ જાઓ ને. પણ ઈમાનદારીથી આ કામ કરે તો ભાઈ, હા, બાકી એમ સમજે ભગવાન દયાળુ છે ને છેલ્લે સુધારી દેશે. ના, એ ધૂળ ફાંકો, એમ ભગવાન દયા નથી કરતો. નિયત બુરી હોય ઉસકો ભગવાન મદદ નહીં કરતે. આદત બનાવી દે વાસનાને એ ભયંકર ભૂલ છે. સાવધાન થઈને વાસના કાંઠે બેઠા છે તો વાસના નિવૃત્ત થવાનો બળવાન પોતે પ્રયાસ કરે. એટલે મહારાજ આમાં એમ કહ્યું કે એના બાપ તો વૃદ્ધજીના વૃષભદેવ ભગવાન પોતે હતા, છતાં આવું થયું. દીકરો આમ પડતો હતો જેનો બાપ સ્વયં સાક્ષાત વૃષભદેવ ભગવાન હતા, તોય થયું. એટલે ભગવાન એમ દયા નહીં કરે એવી કોઈ રાહ ન જોવા. ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું છે, બહુ સરસ વાત કરી હો ભાઈ મહેન્દ્રભાઈ. એમણે એમ કહ્યું કે આ વંથલીના કલ્યાણભાઈ, એને એક એવું ખેતર, સંતોને કે સાંભળો સાંભળો સંતો, એવું એક ખેતર કે ખેતરમાં છૈયા, પેલા મોથ, એ છૈયાને સાત સાત ગાંઠો થાય. એ કામ હોય, એ કામ હોય, એ કામ હોય, કાઢો તો ખૂટે નહીં. અને માળા જરા વરસાદ કે પાણી મળ્યું નથી ને એવા કોળાય, એવા કોળાય, આખું જાણે જંગલ થઈ જાય, બીજું કોઈ ઉગે નહીં, બધું ડૂબી જાય એમાં. ગુણાતીતાનંદ સ્વામી કે વંથલીના કલ્યાણભાઈ વળગ્યા એ ખેતરમાં, કેડ કેડ હમું આખું ખેતર ખોદી નાખ્યું, એકે એક ગાંઠ વીણી વીણીને કાઢીને ફેંકી દીધી, ખેતરને એવું ચોખ્ખું કરી નાખ્યું કે વાત ના પૂછો. એવી રીતે આ જીવમાં જે વાસનાની નાની તેની ગાંઠો હંતાઈને પડી છે ને સ્વામી, કે મથી મથીને એક એક વીણીને કાઢીને ચોખ્ખી કરો તો પુરુષોત્તમ નારાયણ હાંકોટા કરજે, આરો આર એવા થઈ જશો. કે મહેનત તો લેવી પડે, તો વિચાર થાય કોઈને ભાઈ હવે વાસના કાઢી જ નાખવી છે તો ઉપાય શું? તો પ્રથમનું 73 અને સારંગપુરના પહેલા વચનામૃતમાં મહારાજ એમ કહે છે કે આત્મનિષ્ઠા અને ભગવાનના સ્વરૂપનો મહિમા આ બે સમજે તો જીવમાં કોઈ વાસના ન રહે. બીજો ઉપાય બતાવ્યો કાર્યાણીના 12મા વચનામૃતમાં કે આંબલિયાનું ફોતરું નોખું ન પડે પણ સે જેને તમે શેકો ફોતરું નોખું પડી જાય. એવી રીતે ભગવાનનું ધ્યાન અને ભગવાનનું વચન એ બે રાખે તો ગમે તેવી વાસના વજ્રસાર હોય તો તૂટીને જુદી પડી જાય. ત્રીજો ઉપાય પ્રથમના 23માં કહ્યો, પોતાના આત્માને ત્રણ દેહથી પર માની બ્રહ્મરૂપ માનીને ભગવાનની મૂર્તિનું અખંડ ચિંતન કરે તો પ્રાકૃત ભાવ માત્ર ટળી જાય. ચોથો ઉપાય મધ્યના 25મા વચનામૃતમાં કહ્યો કે ઉકા ખાચરની પેઠે ભગવાન અને ભગવાનના સંતની સેવા કરવાનું જો વ્યસન પડી જાય તો ગમે તેવી મલિન વાસના હોય તોય ટળી જાય. પણ બાપા બધા અઘરા કહ્યા, એક કઈ થઈ શકે? એટલે શ્રીજી મહારાજે પૂર્ણ કૃપા કરીને આ વચનામૃતમાં કહ્યું કે આ તમને બધા અઘરા લાગે છે ને, લે હું સહેલામાં સહેલું કહું, હવે તો પછી આપણે કઈક તો વિચાર કરવો પડે ને, નથી આ કઈ કરવા જેવું, એકદમ સહેલું કહ્યું. તમને ભાવે મનને દોડવું છે ને તો દોડતા દોડતા મનની વાસના નીકળી જાય એવું બતાવું, લ્યો તો બતાવો. તો એમના શબ્દોમાં મહારાજે કહ્યું કે આ મન છે તે જગતની વાસના એ કરીને વસાણું છે, જેમ ફૂલે કરીને તિલ વસાય છે તેમ મનને ભગવાનના જે ચરિત્ર તેનું જે મહિમા એ સહિત નિત્ય સ્મરણ તે રૂપ ફૂલને વિશે વાસવું, અને ભગવાનના ચરિત્ર રૂપ ઝાડાને વિશે મનને ગૂંચવી મેલવું, અને ભગવાનના ઘાટ મનમાં ક્રિયા કરવા, તે એક સમયનો બીજો કરવો, બીજો સમયનો ત્રીજો કરવો, એમને એમ મનને નવરું રહેવા ન દેવું. આ ઉપાય બતાવ્યો. મન જગતની વાસના એ કરીને વસાણું છે, વસાણું છે એટલે ગંધાઈ ગયું છે, ગંધ પેસી ગઈ છે. કુંભારને ત્યાંથી નવો ઘડો લઈ આવો, અખતરો કરજો, એકદમ નવો નકોર ઘડો લઈ આવો, પછી એમાં ડુંગળી ભરો માથા સુધી અને ઘડાને ઢાંકી દો, એક મહિનો રાખો, ડુંગળી બધી ઠલવી નાખો, પછી હાથવાર વીછળીને પાણી ભરો ને પીવો, કેવી સુગંધ આવે. અરે વીછળી વીછળીને થાકી જાઓ, ડુંગળીની ગંધ જાય. બસ આવી રીતે મન જગતની વાસનાની ડુંગળીઓ ભરી ભરીને એવું ગંધાઈ ગયું છે કે હવે એમાં ગમે નાખો ને સત્સંગ કરીએ ને તો એ બોલે ગંધ હોતો આવે, પણ ગંધ જાતી નથી. હવે એ શું કરવું, કાઢવા માટે શું કરવું? એક જ ઉપાય, બે ઉપાય. હા, ગંધ જાતી નથી, ના, અગ્નિના ભઠ્ઠામાં ઘડાને મૂકી દો, ચંદ ક્ષણોમાં તમામ વાસના જે ગંધ છે ને ડુંગળીની એ ઘડાની નીકળી જાય, ઘડો હતો એવો નવો નકોર થઈ જાય. એક બીજું, સૂર્ય તાપમાં ખુલ્લો મૂકી દો અને પવનની ધીમી ધીમી લહેર કયો વાય અને સૂર્ય તાપથી તપે તો એ ઘડાની ધીમે ધીમે વાર લાગે, પેલામાં થોડી ક્ષણોમાં કામ પતે અને પેલામાં થોડા દિવસો લાગે, પણ તાપ તપે અને પવન સ્પર્શ કરે ધીમે ધીમે ઘડો ચોખ્ખો થઈ જાય. આ શું છે ઉપાય? બસ આત્મજ્ઞાન અને ભગવાનના મહાત્મ્યના જ્ઞાનની બ્રહ્માગ્નિ જો લગાડે તો મનનો ઘડો ગમે તેવો ગંધાઈ ગયેલો હોય તો ચંદ ક્ષણોમાં જનક મહારાજની જેમ તમામ વાસનાઓ ઉડી જાય અને બ્રહ્મ રૂપે ખીલી ઉઠે. પણ એ તો અઘરું છે. તો બીજું, સૂર્યતાપમાં ઘડાને ખુલ્લો મૂકી દો. તો કયો સૂર્યતાપ? આ મનને કઈ થોડું તડકે મૂકવા જવાય છે? ના, આ જે સત્સંગ છે એ જ સૂર્યતાપ છે. એમાં એવા નિખાલસ થઈને સેવામાં લાગી જાય અને સત્સંગમાં જે માન અપમાન ને કડવા વચનો એકબીજાના છે એ સ્વભાવનો જો તાપ ઝીલે તો ઉકા ખાચરની પેઠે આ તમામ ગંધ છે એ મનના ઘડામાંથી નીકળી જાય. પણ પેલો સૂર્યનો તાપ સહેવો સહેલો, પણ આ જે સત્સંગનો તાપ છે ને એ સહેવો બહુ કઠણ છે. આ થોડી ઘણી સેવા સવાર સાંજ થાય, પણ જરા કોઈ કહેવાનું થાય ને તો ભલભલાને એમ થાય કે હવે પછી ઊભું ન રહેવાય. એટલે આ તાપે કઈ સહન થતો નથી, પણ જે સહન કરી જાય તો એની વાસનાઓ નીકળી જાય. એટલે આ પણ થતું નથી. એટલે સહેલામાં સહેલું મહારાજે બતાવ્યું છે કે જેમ ફૂલે કરીને તિલ વસાય છે તેમ ભગવાનના ચરિત્ર રૂપ ફૂલને વિશે મનને વાસવું. પેલાના જમાનાની વાત છે, અત્યારે શું પ્રોસેસ હોય મને ખબર નથી, પણ ગુલાબનું અત્તર બનાવવું હોય તો ગુલાબની પાંખડીઓનું થર કરે, એના ઉપર તલ પાથરે, વળી ગુલાબની પાંખડી પાથરે, વળી તલ પાથરે, વળી ગુલાબ પાથરે, વળી તલ પાથરે. મોગરાનું કરવું હોય તો એ રીતે, ડોલરનું કરવું હોય તો એ રીતે, જાય જોઈ જેનું કરવું હોય એના ઉપર પાંખડીઓ ઉપર તલ પાથરે, એમને રાખી મૂકે, બધી સુગંધ પેલા તલમાં આવી જાય, એ તલને પીલી નાખે, ગુલાબનું અત્તર તૈયાર. તલના રોમ રોમમાં ગુલાબની, ડોલરની, મોગરાની, જાય જોઈ ચમેલીની સુગંધ પેસી જાય. એમ આ મનમાં ગંધ ગરી ગઈ છે જગતની ને, તો હવે ભગવાનના ચરિત્રનો થર આપો, વળી પાછું મન મૂકો, વળી થર નાખો, એમ ભગવાનના ચરિત્રના મૂર્તિ ચિંતવના થર એક પછી એક દેતા દેતા એ પરાત્પર પુરુષોત્તમ નારાયણના ભગવત્તાની જે સુગંધ છે દિવ્ય, એનાથી આ મન છે એ સુગંધિત થઈ ઉઠે છે, મોહરી ઉઠે છે, ખીલી ઉઠે છે. તો કેમ કરવું? મહારાજ કે એક સેમોન બીજો, બીજો સેમોન ત્રીજો. પછી મહારાજે ભૂતનું દ્રષ્ટાંત વિસ્તારીને કહ્યું. તમે દ્રષ્ટાંત જાણો છો કે એક જણાને ભૂત વશ થયું, તે ભૂત જે બતાવો તે કામ કરે, પણ ભૂતે એક શરત કરેલી કે ભાઈ તું કામ બતાવે તો કામ કરી દઉં, પણ નવરું થાવ ને તો હું તને ખાઈ જાઉં. હવે આને કઈ ખબર નહીં કે આટલા બધા ભૂત ભયંકર હોય. તો ઓલો કે માલિક કામ બતાવો, તો જાઓ 200 વિઘન ખેતર ખેડી આવો, તો ઓલો માળો આખી ભૂતાવળ ને ભેળી કરે, થોડી ક્ષણોમાં આખું ખેતર ખેડી નાખે. તો કે આવી ગયો, લો કામ ને ખાઉં. તો કે જાઓ એને પાળા બાંધી નાખો, થોડી સમયમાં જાય ને બધી ભૂતાવળ લાવે, પાળા બાંધી નાખે ને પાછો આવે ખાઉં. તો કે જાઓ એને વાવી દો, બધી ભૂતાવળ વાવી નાખે, પાછો આવે ખાઉં. આ હું તો હોય પછેડી ખેંચે. એવો મૂંઝાયો તો એક સાધુ ને મળ્યા, મહારાજ શું કરવું? તો એને કયો જંગલમાંથી મોટો લાંબો વાંહડો લઈ આવે, એ ફળિયામાં ક્યાં ખોડી દે, નવરું થાય કામ હોય ત્યાં કરાવવાનું, નવરું પડે એટલે કહી દેવાનું આ વાહડા ચડને ઉતર ચડને ઉતર. મારા પટેલ નિરાય તો હોય જાય ને, કામ હોય ત્યારે બોલાવી જાય. એમ મહારાજ કે આ મન છે ને ભૂત જેવું છે, નવરું થાય ત્યારે ખાવા દોડે છે, માટે એને ભગવાનની મૂર્તિ અને એના ચરિત્રના ચિંતવન રૂપી વાહડો પકડાવી દો, ઉતરો ને ચડો, ઉતરો ને ચડો, ઉતરો ને ચડો, એટલે સુખિયા થઈ જશો. પણ આપણે એવું નથી કરતા, આ તો ઓલા જમાનાનું જૂના જમાનાનું ભૂત હતું, આજના જે સુધરેલા ભણેલા ગણેલા ભૂત થાય છે ને એ જુદા થાય છે. એ મને ખબર હોય, એ આ આ વશ થયું એક જણા ને, પછી એને કીધું ચાલો કામ બતાવો જે કહેશો એ કરીશ, એટલે આપણે આ નવા આજના ભણેલા ગણેલા ભૂત જેવું કરીએ સત્સંગમાં, નહીતર હું તમને ખાઈ જાઉં. તો પછી એને આ વાત વાંચેલી એટલે કીધું વાહડો લઈ અને ખોડી દે, ચડ્યું ઉતર ચડ્યું ઉતર. તો મારું ભૂત થોડી વાર તો ચડ્યું ઉતર્યું, પછી કંટાળ્યું. તો ઓલા માલિકને આવીને હાથ જોડ્યા કે જો શેઠ તો હા આ વાહડાનું ચડવા ઉતરવા રેવા દો, તો તમારે કામ હોય ત્યારે કેજો, બાકી ઓટલે બેઠો બેઠો છાપું વાંચીશ. આ સુધરેલું ભૂત. એટલે આપણે શું કરીએ છે, શ્રાવણ મહિનો હોય થોડી ભક્તિ કરી દઈએ પછી ડબકા, સવારે એકાદ ચરિત્ર વાંચ્યું, બપોરે એકાદ ચરિત્ર અમારા જોર મારીને કહી દીધું, હાજે વળી એકાદું વાંચી લીધું, થોડી વાર આમ કરી લીધું, કોઈ એવો મહિનો હોય ત્યારે થોડું અનુષ્ઠાન કરી લીધું, થોડા જપ કરી લીધા, થોડી માળા કરી લીધી, આખો દિવસ પછી ગામ ગલોતા, જે જગતની વાર્તાઓ ભર્યા રાખે ભર્યા રાખે, એનાથી કઈ વાસના થોડી જાય. મહારાજ કે સાતત્ય જોઈએ, કરવું જ હોય તો મૂકી દો પછી આ બધું. હવાર હાંજ કે બપોરે તમે કથા વાર્તા કરો, જોર મારી મારીને ભગવાનના ચરિત્ર ઘડી ગાઈ નાખો, કહી નાખો, પછી જે કરતા હોય એ જ કરી રાખો, તો વાસના ક્યાંથી જાય? દેશી ભાષામાં કહું તંબુરા મચ જાય. કરવું એટલે સાતત્યથી કરવું, એટલે ભૂતનું દ્રષ્ટાંત આપ્યું. અને પાછું એમ પણ કહ્યું, મહિમા એ સહિત નિત્ય સ્મરણ કરવું, મહિમા એ. અને પાછી રીત બતાવી, આ ગામમાં મહારાજની આ રીતે સભા થઈ, આ રીતે મહારાજની પૂજા થઈ, આ રીતે મહારાજે કથા વાર્તા કરી, એવી રીતે દર્શન ચરિત્ર અને વાર્તા તેનું નિત્ય સ્મરણ કરવું, આ બતાવ્યું છે. ત્યારે હમણાં તમને કહું, હમણાં હમણાં એક નવું નીકળ્યું સત્સંગમાં, ચરિત્રની માળા કરવાનું, 108 ચરિત્રની માળા કરવાની. સારી વાત છે, એની આપણે બહુ ટીકા નથી કરતા, પણ એનો કોઈ ફાયદો નથી, એ હકીકત છે. જરીક કહી શકાય કે ભાઈ રોકાય છે એટલું બસ, માણકે ચડારે મોહનવન માળી વધારે પડે પડે સ્વામી રસીઓ આશ્રમે, હા 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 રસીઓ આશ્રમે, એક આઠ મિનિટ થઈ ગઈ પૂરું થઈ ગયું. એવી રીતે ચરિત્ર ચિંતન કરવાનું કીધું નથી, કરો ભલે. હું તો એમ કહું કે તમે એક જ ચરિત્ર આખા દિવસમાં મમળાવો, પણ એવી રીતે મમળાવો કે તમારા રોમ રોમમાં આનંદ છવાઈ જાય ને આંખમાં આંસુ આવી જાય. ઓહો, તો ભીના થઈ જાય. આ તો વારો વધારવા માટે, તમારે દેખાડવા માટે 108 ચરિત્રની માળા કરવી તો કરો. ઘણી વાર તો સત્સંગમાં આવું એટલું શરૂ થઈ જતું હોય છે કે જેને કોઈ બેનિફિટ નથી હોતો. લોયામાં સુરાખાચરના પત્ની શાંતાબા, એ બૈરાઓને સત્સંગ કરાવે, એમાં એક હેતબા કરીને બેન પણ બેસવા આવે, એને ભાઈ સત્સંગ થયો, એવા રંગે રંગાઈ ગયા, એવા મહારાજના મહિમાથી રંગાઈ ગયા, બસ નવું ધોવું પૂજા પાઠ ભજન કીર્તન બાઈક કર્યા રાખે, નામ હેતબા, એવું હેત મહારાજમાં ઉભરાઈ ગયું, એવો નિશ્ચય, એવો મહિમા. પણ એના ધણી હેતબાના ધણી સાંગા પટેલ કાળ જાળો, ઓ ભાઈ ભગવાન સ્વામિનારાયણ શ્રીજી મહારાજના ભયંકર દ્વેષી, લોયામાં જ રહે, ગાળો દે, નિંદા કરે, અને એવી ગાળો દે હેતબાઈને આંખમાં આંસુ આવી જાય. એટલું નહીં ભાઈ, આ હેતબાઈને માળા કરતી જોવે, પૂજા કરતી જોવે, કીર્તન ગાતી જોવે, એટલે લાકડી લઈને તૂટી પડે, અને હેતબાઈ થી આ ટીકા અને માર સહન ન થાય. દિવસો જાય પણ બાઈ મૂકે નહીં, બહુ સહન ન થયું ને. પછી એક દિવસ શાંતાબા પાસે આવીને રડી પડ્યા હેતબા, શાંતાબા કઈક ઉપાય બતાવો, મારા ધણી મને બહુ પરેશાન કરે છે. શાંતાબાને પણ આંખમાં આંસુ આવી ગયા. એમણે કહ્યું, હેતબા એક કામ કરો, મનોમન શ્રીજી મહારાજને પ્રાર્થના કરો, ભગવાન જરૂર કંઈક માર્ગ બતાવશે. અને હેતબાએ મનોમન ભગવાનની પ્રાર્થના શ્રીજી મહારાજની કરે છે, હે મહારાજ દયા કરો, દયા કરો. એમાં શ્રીજી મહારાજ લોયા આવ્યા, અને હેતબાને ખબર પડી એટલે દોડતા મહારાજ પાસે ગયા, પણ મહારાજ ઉતાવળમાં હતા, લોયો છોડવામાં હતા. પણ હેતબાએ વાત કરી, મહારાજ મને આ નરકમાંથી છોડાવો, કા મારા ધણીને સત્સંગી કરો, કા મને તમે ગરડામાં મૂકી દો, અને કા મને દેહ છોડાવીને તમારા ધામમાં મોકલી દો, પણ મારાથી આ સહન થતું નથી. શું કરું મહારાજ, તમને એવી ગાળો દે છે, ગાળો મારાથી સહન થતી નથી, અને મને એટલી પૂજા પાઠમાં ભજનમાં એવો હેરાન કરે છે મહારાજ. એ મહારાજ, મારા શરીર સામે જો આ બધી ભરોળો છોડ્યો ઉઠી છે, મારા ધણીએ મને મારી મારીને તોડી નાખી છે. મહારાજ થોડી વાર જોઈ રહ્યા પછી કહે, બા ધીરજ રાખો, ભજન કરો, આજે હું ઉતાવળમાં છું, હું જરૂર થોડા દિવસો પછી આવીશ અને કંઈક રસ્તો કાઢીશ, હું તમારે ઘરે સીધો આવીશ, હું કંઈક રસ્તો કાઢી દઈશ, આજ ધીરજ રાખો. મહારાજ ગયા, થોડા દિવસો થયા, ભાઈ શું બન્યું? હેતબા બપોરના 12 વાગ્યા છે, એના ધણી સાંગા પટેલનું ખેતર દૂર, એના માટે ભાત લઈને ઉપડ્યા. ભાત એટલે ભોજન બપોરનું, જેને ટિફિન કયો તમે, એ માથે લઈ અને ભોજન લઈને નીકળ્યા. ભાત લઈને ગામને પાદર હજી પહોંચે ત્યાં મહારાજ પગપાળ આમથી સામે આવ્યા. શ્રીજી મહારાજ, હેતબા કે અરે મહારાજ. હા હેતબા, હું તો તમારે ઘેરે આવું છું, મને બહુ ભૂખ લાગી છે, સવારે ક્યાંય શિરામણનો ટાણું મળ્યું નથી અને મને ભૂખ બહુ લાગી છે, આ બપોરા થઈ ગયા છે, મારે જમવું છે, ચાલો મને તમારે ઘેર જમાડો. હાલો હાલો મહારાજ. હા હા હા, ગોળનું ગાડું મળ્યું ભાઈ, એકદમ. હેતબા પાછા વળ્યા, મહારાજને ખાટલા પાથરી દીધા, એના ઉપર બેસાડ્યા. મહારાજને કહ્યું, બેસો મહારાજ, કે મને જલ્દી જમવા આપો. ના મહારાજ, તમને બીજું આ ન અપાય, હું હમણાં રસોઈ બનાવી નાખું, શીરો પૂરી થોડું બનાવી દઉં, એ તમે નિરાયતે મહારાજ પ્રેમથી તમે મારા મોંઘેરા મહેમાન, હું તમને જમાડું. મહારાજ કે મને આ ભાત આજ, મહારાજ એ ન ખવાય, આજ પહેલી વાર આમ આવ્યા ને હું આવું કેમ ખવડાવું, મને મારા ઉપર દયા કરો, મને શીરો પૂરી કંઈક બનાવવા દો. મારે કે સારું બનાવો, પણ હેતબા તમે આ બધું બનાવશો, વાર લાગશે તો તમારો ધણી તમને વઢશે નહીં, મોડું થશે જમવાનું એને તો. અરે મહારાજ, વઢવાની ક્યાં વાત કરો છો, મોડું થશે એટલે આજ જોજો ખરા, અને એને ખબર પડે કે મેં તમને થાળ કરીને જમાડ્યા છે, મોડું થયું છે, એ આજ તો મને જે જુડશે, જે જુડશે મહારાજ મારા હોથા કાઢી નાખશે. પણ મહારાજ આજ તમે જમતા હો અને મારો ધણી મને ગમે તેટલી મારશે તો આજ એ માર મને ફૂલનો માર લાગશે, મને વજન નહીં લાગે, પણ તમે જમો મહારાજ, એની ચિંતા ન કરો, તમે બેસો મહારાજ, મારું કહ્યું માનો. મહારાજ કે જાઓ હેતબા, મેં તમારું માન્યું બસ, પણ હેતબા મારું એક માનો, બોલો ને, મેં તમારું માન્યું, થાળ કરવાનું કીધું. હા તો લાવો આ ભાત તમારું છે ને, જોજો હો ચરિત્રનો રસ જોવો ભાઈ. મહારાજ કે આ તમારા ધણીનું ભાત છે ને, લાવો મને તમારા ખેતરનો રસ્તો બતાવી દો, હું તમારા ધણીને સાંગા પટેલને ભાત આપી આવું. આ હા હા, હેતબા કે મહારાજ ન જવાય, કાળજાળ છે, તમને અલબ જલબ બોલી દે, કઈક રોડું ઢેફું મારી દે મહારાજ, મારો ભાવ બગડી જાય, ન જવા દઉં મહારાજ. એ કાળજાળ છે મહારાજ, કાળોત્રો નાગ છે, કાળોત્રો નાગ. મહારાજ કે હેતબા, તમે મને શું જાણો છો? મહારાજ તમે તો ભગવાન છો, તો મારું ધાર્યું થાય કે તારા ધણીનું ધાર્યું થાય? મહારાજ એ તો તમારું જ થાય, તો બસ લાવો મને રસ્તો બતાવી દો અને ભાત લાવો, હું તમારા ધણીને ભાત આપવા જઈ આવું. એ બિચારો ભૂખ્યો થતો હોય ને, લાવો મેં માન્યું તમારું તો તમે મારું માનો, પણ જો એક વાત કહું, હું વેલો મોડો આવું, રસોઈ થઈ જાય તો તારે આ મારું ભોજન લઈને ત્યાં આવવાનું નથી, મને બોલાવવા આવવાનું નથી, હું મારી મેળે અહીંયા આવીશ, ઘર છોડતી નહીં, આટલું વચન માનજે. એટલું મહારાજ પાકું કરી અને માથે ભાત મૂક્યું. ભાઈ એ મૂર્તિને યાદ કરો, એ સફેદ સુરવાળ, માથે મોટું અંગરખું, એ સફેદ પાક, એના માટે છાશની દોણી, એના માથે શાક, તાંસળીમાં શાક, એના માટે બાજરાના બે રોટલા, એ આમ ભથાણું બાંધેલું, અને લોયાની બજારમાં મહારાજ ઠૂમ 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 કરતા સીમ સીમાડા વટાવતા, એ મૂર્તિ હાલી જતી હોય, હાલી જતી હોય, હાલી જતી હોય. આ હા, એ પુરુષોત્તમ નારાયણ, દેવતાની ઠઠ જામી ગઈ, આજ તો હરી બન્યા ભથવારી. શ્રીજી મહારાજ કેવા લાગતા હશે, સીમ સીમાડા પૂછતા પૂછતા પૂછતા, અને ઓઈલો ત્યાં કાળજાળ થાય, કોષ હાંકતો હતો પણ લાકડી ગોતાવીને બેઠો. આજ આવે એના સ્વામિનારાયણ ની માળા કરવી બેઠી છે, અને એની સ્વામિનારાયણ ની માળા કરવા બે ત્યારે એનું જરાય યાદ આવતો નથી, હું ભૂખ્યો હોઉં, મરી જાઉં તોય કઈ નથી એને. આજ આવે એટલે આજ એના ટાંટિયા ભાંગી નાખો, પણ એને ખબર નથી કે આજ એ નથી આવતા, આજ કોઈક બીજું આવે છે. અને આમ જોઈએ રાખે, કોષ હાંકી રાખે, ને એમાં દૂરથી ભાત દેખાણું, એટલે કે કોક આવે છે પણ છે અજાણ્યું. પણ જેવા નજીક આવીને મહારાજ આવ્યા, એટલે મહારાજ સીધું કીધું, સાંગા પટેલ નું ખેતર આ કે? એટલે કે હા હા, પણ તમે સ્વામિનારાયણ કે? હા હું એ પોતે. લ્યો હાલો ભૂખ્યા થયો છે, આ એ જમી લ્યો. આટલા મીઠા મધ જેવા એ શબ્દો મહારાજ એવા હસતા હસતા બોલ્યા, સાંગા પટેલ નો ક્રોધ અદ્રશ્ય થઈ ગયો, સાપોલ્યું થઈ ગયું એમ કહો ને. એકદમ શાંત થઈ ગયા. અરે સ્વામિનારાયણ, તમે શું કામ આવ્યા? મહારાજ કે પટેલ, અમારે તમારી ખેતર જોવું હતું, વાડી જોવી હતી, અમારે તમને મળવું હતું, એટલે અમે આવ્યા. અરે રે રે, એ તો ઠીક છે મહારાજ, પણ મારે બહુ ખોટ ગઈ. છે નહીં, એ મારી ઘરવાળી આવી હોત ને તો હું જમું ને ત્યાં કોષ હાકે, અમારો કોષ ખોટી ન થાય. મહારાજ કે એમાં હું હાંકું? જુઓ જુઓ ભાઈ, રસ જુઓ. ઓહો હો હો, ઓહો હો, આ શ્રીજી મહારાજ ઓલા પટેલ ને કે લાવો કોષ આખું. મહારાજ કે ના, ઓલા પટેલ કે મહારાજ રેવા દેજો, તમે મારા બળદ કોષ ને મંડાણ બધું કુવામાં નાખશો, તમને આવડતા છે, તમે કે હું હાંકું? મહારાજ કે પાંચ ડગલા ચલાવી જવું, જો તમને લાગે કે આને આવડે છે તો હાંકવા દેજો. ભલે, એ મહારાજે કોષ લીધો, વરત હાથ વરત ઉપર જરા ટેકો દીધો, એ હાથમાં એની દોરી રાસ લીધી બળદની, બળદ આમ ડચકારીને બાપલીઓ કીધું ને બળદ હાલ્યા, પણ જેમ ફૂલખણી હાલતી હોય એમ બળદ જાય શિવના પોઠી હાલતા હોય. ઓલો હાંગો પટેલ જોઈએ રાખે ભાઈ, આહા હા, મારી જેવા પટેલ હજારને ભાંગીને એક બનાવે તો આના જેવો કોષ હાંકતા ન આવડે. આને શીખવાડ્યું કોઈ? આ કોઈ દિવસ આ કામ કરેલ ન હોય અને હાંકે 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 કોષ આવે. બળદ ભાઈ એની ચેતના પૂરનાર કોણ છે ભાઈ? એવા કોષ કીચડું 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 હાંક્યા ન હોય પણ જોયા તો હોય ને. અત્યારે મને એમ થાય કો હાંક્યા હોતો સારું હતો તમારે યાર માથાકૂટ કરવા કરતા. ના ના, પણ હવે તમારા આશીર્વાદ મળે છે ને એટલે આમાં બસ અક્ષરધામ નું સુખ છે બાપા. આવા નવા રાજી રેજો. મારા કે આ ડવળું બોલાઈ જાય ને હું જરા ઓઈલો છું, મને આશીર્વાદ દેજો કે આમનો પાર પડી જાય બસ. એવો મહારાજ ફૂલખણી જેવો કોષ હાંકે અને પેલા બેઠા બેઠા પટેલ ખાય. બે રોટલા ક્યારે ખૂટી ગયા ખબર પડી નહીં. ચડું કર્યું, મહારાજ કે રાખો રાખો હવે રાખો, તમે તો મને પાણી પીવડાવી દીધું. આવો કોષ હાંકતા તો મારા બાપ મારા દાદાને નહોતો આવડતો. આ હા હા, તમે આટલું હુંવાળું વરણ આ શીખ્યા ક્યાંથી? મહારાજ કે અમને તો આવડતું જ હોય. હા, આવડતું જ હોય ને, આખા બ્રહ્માંડો હલાવતા હોય અને કોષ હાંકતા ના આવડે ભાઈ. હા હા, એ મને કાક બાપુ ના ભજન યાદ આવે પણ નથી ગાવા. પણ હા, એવું છે અત્યારે છે ને હાલે એમ નથી, અત્યારે 1.5 કલાક થયો પછી નહીં આગળ નહીં હાલે, હું સાચું કઉ છું. એટલે મહારાજે કોષ એને હાથમાં આપ્યો. પછી મહારાજ કે પટેલ, તમે કહેતા હતા ને બીજું કઈ કામ હોય તો કે મહારાજ કામ તો છે પણ હું કહું, એ છે ને રોજ અહીં આવે અને ઢોર ગાયો ભેંસો ઘેરે હોય ને 8-10, તમારે દુજાણા ઢોર છે મોટું છે, એનું ઘાસ બધું વાઢતી જાય ને પછી ભારો લેતી જાય, હવે એ કોણ કરે? એટલે એ આવી હોત તો સારું હતું. મહારાજ કે હું વાઢું? લ્યો, અરે ભાઈ તમને દાંતડા ન જડે, તમને વાઢતા ના આવડે, એ ક્યાં વાઢવું ખબર ન હોય. મહારાજ કે એવું નથી, બહુ આગ્રહ કર્યો પટેલ કે હારું લ્યો કોષ જરીક ઉભો રાખું. એ બળદ ને નિરણ નાખ્યું, જોડાયેલા બળદ નિરણ ચરવા માંડ્યા. મહારાજ કે હાલો તમને બતાવું ક્યાં વાઢવાનું છે. એક જીવ માટે પુરુષોત્તમ શું કરે છે? મહારાજે કહ્યું છે હું મારા ભક્ત નો પણ ભક્ત છું. અને મહારાજ સાંગા પટેલ ને લઈને આગળ હાલતા થયા. ખેતરમાં બધું પૂછતા જાય, પટેલ અહીં શું વાયું છે, આ શું વાયું છે, પટેલ બધું બતાવતા જાય. મહારાજ પ્રેમથી જોતા જાય, એવું મીઠું મીઠું બોલે, આવું મીઠું બોલનારો એ મનમોહક મૂર્તિ જમણા ગાલની ટીબકડી જોવે અને હસે ને ખંજન પડે અને પટેલ આમ ચાંદા સામે ચકોર જોવે, વળી વળીને જોવે. આહા હા હા, હું આનો દ્વેષ કરતો હતો પણ આ માણસ તો બહુ મીઠા જેવો. ઓહો, મારી બાઈ આનું ભજન ન કરતી કોનું મારવું કરે? આ મૂર્તિ તો જો, મૂર્તિ તો જો, હળવી ફૂલ જેવી. આહા હા, હે આવડું મોટું માણસ કેટલા દરબારો માને, ગામધણી દરબારો પગમાં પડે, સોના ચાંદીના ગણેરાથી નવાજે અને મારા કો હાંકે. એક મારી બૈરા હાટું થઈને અહોહો કેવા ના ના થઈને વર્તે, કેવા ના ના થઈને. પણ મહારાજે મરમ ભરેલી વાત કરી, પટેલ તમે અહીંયા આ વાવો તો આવું થાય બરાબર ને? જીવનના ખેતરનું પણ એવું છો પટેલ? આમાં છે ને જો બાવળિયા વાવીએ ને તો બાવળિયા ઉગે કાંટા ખાવાના રે, અને આંબા વાવો ને તો મીઠી મધ જેવી કેરી ખાવા મળે. પટેલ સમજી ગયા મને હું કેવા માંગે છે. માથું હલાવ્યું પણ કઈ બોલ્યા નહીં. એમાં રજકાનો કેરો આવ્યો, દાંતડા ખોલી કાઢ્યા. મહારાજને કીધું લ્યો આ વાઢવાનું છે, પણ તમે બેસો હું વાઢી. મહારાજ કે ના ના, મારે તમારા ઘરના જે બધે વાઢી દેતા હોય તો હું વાઢી દેતો, મને શું વાંધો. એ લઈને મહારાજ દાંતડાથી હારો હાર મીંડા વાઢવા. એવી વાતો કરતા જાય ને વાઢતા જાય, વાઢતા વાઢતા જોતું તું એથી વધારે વધાઈ ગયું. પણ બપોરના 3:30 થયા, વિચાર કરજો. સવારના મહારાજ જીમા નથી, બપોરના ઢળા, બપોર ઢળ્યા 3:30 થયા, પાણી પીધું નથી, આટલું વઢાયરું પૂરું થયું અને ભારા બાંધવાનું શરૂ થયું. મહારાજને પટેલ મીડા રજકો ભેળો કરવા. ભેળો થઈ રહ્યો, પટેલ ભારો બાંધતો હતો ત્યારે પટેલે પૂછ્યું, હે મહારાજ, આ કાહટી તમે કરી ભલે કરી, પણ આના કરતા તમે મારી ઘરવાળીને મોકલી હોત ને તો એ કાહટી કરત ને, તમે નિરાયતે બેહત ને. મહારાજ કે, પટેલ આ બધી તમે મહેનત શું કામ કરો છો? અરે મહારાજ, આ પેટ પડ્યું છે, ખાવા જોઈએ તો મજૂરી કરવી જ પડે. મહારાજ કે, બસ તમારે ખાવા જોઈને મજૂરી કરવી પડે તો મારે ખાવા જોઈએ તો મજૂરી કરવી પડે કે નહીં? જો સાંભળો, હું સવારનો નીકળ્યો છું, ભૂખ્યો હતો, શિરામણ થયું નહોતું, 12 વાગ્યા તમારે ઘરના ગામને પાદર ભટકાણા, મેં જમવાનું માગ્યું, મને કે હું રસોઈ કરી નાખું, એટલે એ મારા માટે ત્યાં રસોઈ કરે છે અને હું અહીંયા તમને ભાત દેવા આવ્યો. અરે તમે ભૂખ્યા છો અત્યાર સુધી? મારા જેવો રાક્ષસ કોણ? મહારાજ, અરે તમારી સામે બેહીને તાવડી જેવા બે રોટલા ભઠડી ગયો તો મેં તમને કીધું નહીં? તમે પાણી નથી પીધું, ખાધું નથી, બપોર ઢળ્યા ત્યાં સુધી ભૂખ્યા પેટે. મહારાજ, અમે ખેડૂ છીએ, ખબર પડે કે આ તાપમાં કેમ કામ થાય, તમે બોલતા નથી. અરે ભલા માણસ, હાલો 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 હાલો. એ રજકાનો ભારો પટેલ ઉપાડ લીધો, કોસથી જોડી નાખ્યા, છોડી નાખ્યા બળદ, બળદ ગાડે બળદ જોડ્યા, રજકાનો ભારો બળદ ગાડામાં નાખ્યો. મહારાજને કીધું, તમે આમાં બેસો. અને પટેલે ગાડું હાંકી અને દોડતા આ બાજુ લોયા તરફ દોડાવી મૂક્યા. આ બાજુ સુધી રસોઈ તો ક્યારની થઈ ગઈ ભાઈ? હેતમાં ચિંતા કરે, રેવાય નહીં એટલે દોડીને ગામને પાદર જોવા જાય, આવ્યા કે નહીં. એમ થાય કે હાલો ખેતરે જઈને પૂછી આવું, પણ મને ના પાડી છે, શું કરું? એટલે વળી પાછા પાદરથી પાછા આવે, વળી પાછા ઘરે જાય, વળી પાદર જાય, વળી ઘરે આવે. એમાં 5મી 6ઠી વાર પાદર આવ્યા છે, ત્યાં જોયું, ત્યાં તો એના બળદ ઓળખ્યા, પોતાના ધણીને ઓળખ્યા, અને ઊંચા ભારા ઉપર બેઠેલા મહારાજને જોયા. ઓહો, આવે છે, આવે છે. હે, એકદમ હેતથી દોડ્યા, જમવાની બધી તૈયારી કરી દીધી, બેસાડ્યા. મહારાજ આવ્યા, ફળિયામાં ગાડું જેવું એલા પટેલે મૂક્યું, છોડ્યું. મહારાજ ઉતર્યા, પટેલ ઉતર્યા, પટેલે ત્રાડ નાખ્યો. એ ક્યાં મરી ગઈ અભાગણી? મારો પ્રભુ સ્વામી નારાયણ, મારો પ્રભુ સ્વામી નારાયણ કહેતા ગળું સુકાતું નથી, અને ભૂખ્યાને તરસ્યા તે એને અહીંયા કામમાં તોડાવ્યા, તે રસોઈ થઈ જાય તો અભાગણી ન્યા લઈને નહોતું અવાતું? લે હવે ઝટકરી અને જમાડી જમાડી. પણ આજ હેતબાને વસમું નથી લાગતું, આજ એમ લાગી ગયું કે મારા ધણીને મુંડી નાખ્યો છે, મુંડી નાખ્યો છે, મુંડી નાખ્યો છે. નહીતર આમ બોલે કે ને તું જમાડ જમાડ. આજ મને અભાગણી નહીં, મહા અભાગણી ગયા તોય મારા જેવી કોઈ સદભાગી નથી. અરે પટેલ, તારા જેવો કોઈ સદભાગી નથી કે અક્ષરાધીશ આજ તારી સાથે ગાડામાં બેઠો, તારી હારે કામ કર્યું, આજ તું જમાડીશ અને એ સામે જમતા હશે. બાજો ઢાળ્યા, હાથ પગ દોડાઈને મારાને બેસાડ્યા, શીરો પૂરીને આ બધું પીરસ્યું. પટેલ સામે બેઠા મીંજણો લઈને. મહારાજ કે, પટેલ તમે જમો. મહારાજનો એક સ્વભાવ છે, વાનગી આવે ને બાજુમાં જે કોઈ બેઠા હોય ને એને પેલા દે, લ્યો પેલા તમે જમો. તે એક ગામમાં મહારાજને થાળ આવ્યો ચૂરમાન લાડુ. આ મને વાત અવાંતર યાદ આવી, ચરિત્ર છે ને ભાઈ, આપણે શું એક ચરિત્ર પણ રસથી સંભાળો, ચરિત્રની માળાની જરૂર નથી. ત્યાં લાડુ આવ્યો એમાં પીરસાય, એટલે મહારાજ લાડુ લઈને બ્રહ્માનંદ સાહેબ સામે બેઠા, એને આમ માર્યો તો બ્રહ્માનંદ સાહેબ ફૂટબોલની જેમ પાછો જવા દીધો, તો મહારાજ એને પાછો જવા દીધો, તો બ્રહ્માનંદ સાહેબ પાછો જવા દીધો. બોલો, આ ટેનિસ મીડા રમવા ત્યાં આમને બધા જોયા રાખે, આ શું લીલા કરે છે, આ લાડવાની ટેનિસ, આ લાડવા ટેનિસ શરૂઆત મહારાજે ટેનિસની તેદી કરી હોય એવું લાગે છે. પણ પછી એક વાર આમ માર્યો લાડુ અને બ્રહ્માનંદ સાહેબ પકડી લીધો. મહારાજ કે, આવવા દો? તો કે, ના હવે તમારું મન ફરી ગયું છે, લાડવો નથી દેવો. બ્રહ્માનંદ સાહેબ કળી ગયા, એટલે હવે નહીં દો. અને બ્રહ્માનંદ સાહેબ મહારાજની સામે બેઠા બેઠા લાડુ ખાઈ ગયા. કેવી લીલા, કેવી લીલા! એક વાર તો મહારાજ જમતા હતા, બ્રહ્માનંદ સાહેબ મોટી ગોળા જેવી ફાયદા ખુલ્લી હતી, મારે ફેરવીને બ્રહ્માનંદ સાહેબ ફાઇંદમાં લાડવો માર્યો. બ્રહ્માનંદ સાહેબ જીલી લીધો, જમી ગયા. બોલો, શું લીલાઓ છે, શું ચરિત્ર છે! પટેલને મહારાજ એક તાસળીમાં પોતાના હાથે શીરો કાઢી પટેલને કીધું, લ્યો આટલો શીરો જમો. અને પુરુષોત્તમના હાથનો એ શીરો જમતા જમતા રંગે રંગાયા, ચડું કરાવ્યા, મુખવાસ કરાવ્યા, ઢોલીએ બેસાડ્યા, સામે બેસીને પગ પકડીને હાંગા પટેલ કે, મહારાજ મને તમારો સત્સંગી કરો ને, હવે હું મારા ઘરના બે તમારા થઈને રહેશું, આ વાડી આ ગાડી બધું તમારું છે, મહારાજ તમારા સત્સંગી થઈને તમારી સેવા કરશું. મહારાજે ખિસ્સામાં જ કંઠી કાઢી, એ કે તારા હાટું લઈને જ નીકળ્યો હતો. એ કંઠી પહેરાવી સાંગા પટેલને સત્સંગી કર્યા, ભાવથી સત્સંગમાં ખૂબ સેવા કરી, ખાધું પીધું ને અક્ષરધામનું રાજ કર્યું. અત્યારે બેઠા છે ને હાંગા પટેલ ને આજ બેઠા, આપણે અહીં રટકીશું. એક ચરિત્ર, એ ભથવારી, એ કોષ હાકણહાર પ્રભુ, એને કેમ વરતડી ઉપર પોતાના ચરણ ટેકવા હશે, કેમ હાંકતા હશે, કેવા બળદને ચલાવતા હશે, કેમ રજકો વાળતા હશે. આહા હા, એમ ચરિત્ર. આ એક છે મૂર્તિઓ બનાવે ને ભાઈ, હવે થોડુંક છે. મૂર્તિઓ બનાવે ને ત્યારે પેલા માટીની બનાવે, પેલા મીણની બનાવે, પછી માટી ચોપડી દે, માટી સુકાઈને બરાબર થઈ જાય, પછી ઉપરથી પંચધાતુનો ગરમ ગરમ રસ રેડે, કાણું રાખ્યું હોય એ રસ ગરમ ધાતુનો ઉતરતો જાય, મીણ ઓગળી ઓગળીને નીકળતું જાય અને પૂરી મૂર્તિમાંથી મીણ નીકળી જાય અને ધાતુ ભરાઈ જાય, પછી ધાતુ જામી જાય, માટીનું પોપડું તોડીને કાઢી નાખે, અંદરથી સરસ મજાની સુવર્ણ વર્ણની મૂર્તિ પ્રગટી જાય. આવી એક કળા છે. એવી રીતે આ આપણા હૈયામાં સંસારની વાસનાનું એવું ચીકણું મીણ જામી ગયું છે ને ભાઈ, એના ઉપર હરિચરિત્રનો એવો ધગધગતો રસ પડે તો આ બધી માયા છે ને ઓગળી ઓગળી ના માલતી થઈ જાય અને સુવર્ણમય આપણી મૂર્તિ પ્રગટી. સીધો સાદો રસ. પણ એક વાત, આ જયારે વાસનાનું મીણ ઓગળે ને ત્યારે ગરમ બહુ હોય એટલે દજાડે. એટલે જો ઘણા ને ફરિયાદ કરતા કે સ્વામી પૂજા કરીએ ત્યારે સંકલ્પની બોથ ઉડે, અમથું કઈ સાંભળતું ન હોય પણ માળા લ્યો ને ચકડી શરૂ થાય. એ શું છે? બોલું મીણ ઓગળે છે એટલે એ દજાડે છે. એ દજાડે છે ત્યારે, જયારે વાસના દજાડે ત્યારે સાધના તૂટી જાય. એટલે હવે સમજો, મહારાજ કે છે કે એ જે વાસનાના ઘાટ થાય ને એ કોઈ સાચા સત્પુરુષ ને કહેજો. એટલે એ હાથ ફેરવશે, આશ્વાસન આપશે, બે મીઠી વાત કહેશે ને, તમને જે દજાડે છે ને ઘાટ એ શાંત થઈ જશે. એટલે ઘાટ કહેવાનો ઉપાય બતાવ્યો છે. કારણ કે વાસના ઓગળશે ને તો જરૂર દજાડશે. હા, પણ કેવી રીતે? નિષ્કપટ થઈને કહેજો. હવે ભાઈ કોઈ કઈ કર્યું હોય એ કઈ રીતે કહી શકાય તમે વિચાર કરો, બહુ જ કઠિન વાત છે ને. પણ વૈદ આગળ અને ગુરુ આગળ જો નિષ્કપટ ન થાય ને કપટ રાખે તો રોગ ના મટે. એક જણો ડોક્ટર પાસે આવ્યો. હા ડોક્ટર સાહેબ, કે મને પેટમાં દુખે છે. તો ડોક્ટર કે ક્યાં દુખે છે, ક્યાં દુખે છે? અરે કે વાત જ મૂકી જો, ગમે ત્યારે ગમે ત્યાં દુખે છે પેટમાં. ડોક્ટર કે આ ગજબનું, ગમે ત્યારે ગમે ત્યાં દુખે. બે ગોળી ડોક્ટરે કાઢીને આપી, આ લ્યો આ લઈ લેજો. તો કે આનાથી શું થશે? તો કે ગમે ત્યારે ગમે ત્યાં જવું પડશે. પછી ડોક્ટર ને એવું કરવું પડે ને, બીજું શું કરે? કયો નિષ્કપટ થાય નહીં. એક જણો આવ્યો ડોક્ટર ને કે ડોક્ટર સાહેબ મારે એ ગયો પેટમાં દુખે 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 બહુ દુખે. ડોક્ટર કે દુખે છે કે વીંટ આવે છે? કારણ કે દુખાવો ને વીંટ જુદો. અરે વીંટ ની ક્યાં કરો છો, લાઈ લાગે લાઈ લાગે લે. ડોક્ટર કે દુખાવો જુદો, વીંટ જુદી, લાઈ લાગે જુદું, તમને થાય છે શું? અરે લાઈ ની જવા દો, લોચા વળે લોચા વળે લોચા. ડોક્ટર લોચે ચડી ગયો. ડોક્ટર કે આ ખોપડું જુદું છે. એ કે હોય જાવ લો, દુખતું હશે એની ના નહીં પણ એવો પરસેવે રેપ જેવો. ડોક્ટર કે હું જ્યાં તમને દબાવું ને ત્યાં તમને દુખતું હોય તો કેજો. ડોક્ટરનો પરસેવો લથબથ શરીર હતું ને એટલે અડવાનું મન નથી. દર્દીની જ આંગળી લઈ અને પેટના ઉપર બરો વચ્ચે વચ્ચે અડાડીને દબાવ્યું. દુખે અડાડ્યું ને ત્યાં ઓય બાપલી અરે હા 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 બહુ દુખે બહુ દુખે. ડાબી બાજુ અડાડીને દબાવ્યું, અરે અરે મરી ગયો મરી ગયો. ડોક્ટર કે જમણી બાજુ દબાવ્યું, અરે અરે ડોક્ટર લઈ લે લઈ લે લઈ. ડોક્ટરે હાથળે અડાડીને જ્યાં દબાવ, ઓય માડી રે બહુ દુખે બહુ દુખે. ડોક્ટર કે પેટમાંથી હાથળે આવ્યું, આ કેવી રીતનું દરજ છે? અરે ડોક્ટર કે જ્યાં અડાડીને દુખે જ ને કઈ સમજ તો કરો, તું જે મારી આંગળી લઈને દબાવે છે આંગળી એ ચાકુ લાગ્યું છે પણ તેથી નિષ્કપટ થઈને કે ને ભાઈ, અને દવા કેમ કરવી કયો જઈ? એટલે બુરા નબળા ઘાટ થતા હોય પણ નિષ્કપટ પણ કીએ તો સાધુ કઈક એને રસ્તો બતાવે. બાકી આ ગોળ ગોળ રમાડે નાખે, જ્યાં અડે ને દુખે તેને દવાઈ શું કરવી ભાઈ? નિષ્કપટ થઈને ઘાટ સંકલ્પ કહે, પણ કહેવાની આગળ કહે કે જેના ઘાટ જગતના ટળી ગયા હોય એની આગળ. નહીતર મહારાજ કે મારે શબ્દ બીજો વાપર્યો છે, હું જરા સોફિસ્ટિકેટેડ વાપરું, કે વિધવા બાઈ પાસે સધવા આશીર્વાદ લેવા આવે તો મહારાજ કે એવા આશીર્વાદ આપે કે આવ ભાઈ હું જેવી તું થા. એ આશીર્વાદ ન કહેવાય. ભીખુદાનભાઈ રમૂજમાં કે છે ને કે એક બસમાં ડોશીમાં ચડવું હતું પણ ચડી નહોતા હતા, મેં એનું પોટલું ઉપાડીને ટેકો કરીને ડોશીમાં બસમાં બેસાડ્યા. ડોશીમાં રાજી બહુ છે, મને આશીર્વાદ આપ્યા. મને કે દીકરા તેમ મને જેમ ઉપાડી ને એમ ભગવાન તને ઉપાડે. ભીખુદાનભાઈ કે માં આને આ શાપ કહેવાય, આશીર્વાદ ન કહેવાય. પણ હવે ડોછીમાં ઉપડવાની જ મનમાં થતી હોય, બીજું શું કે? એમ જેના મનમાં, જેના જીવમાં વાસનાની ગંધ પડી હોય, વાસનાના ઘાટ પડ્યા હોય, એને કહો તો પણ એ બીજું કંઈ કરી શકે નહીં, એનાથી કંઈ ઈલાજ નહીં થાય. એટલા માટે એવા નિષ્પાપ સંતને કહો. પણ પાછા કેવા મહારાજ કે, પાછો ઘાટ કીધા પછી ટ્રીટ કરે, ખાતા પીતા નાતા ધતા સર્વ ક્રિયામાં મીઠાશથી તમને એ ઘાટ ટળે એવી વાત કરે, એવાને કહેજો. આળસુ હોય ને વાત કઈ ન કરે, ઈલાજ કઈ ન કરે, તો ગમે તેવો સારો ડોક્ટર હોય પણ ઉઠીને આપણે ઘરે ન આવે તો શું ફાયદો થાય? એટલે એવા સંતને કહેજો જે પાછા ચાડ રાખીને ઘાટ ટાળે. તમને ખબર છે આપણે ગંગાજીમાં સ્નાન કરવાનું બહુ મહત્વ છે હિન્દુ સંસ્કૃતિમાં, ખરું છે ને? પણ એમાં એક બહુ સાયકોલોજી સમાય છે. આપણે ખ્રિસ્તીઓમાં કન્ફેશન બોક્સ આવ્યું છે નો ડાઉટ, પણ ઈસુ ખ્રિસ્ત ભારતમાં ફર્યા છે અને એને ગંગામાં જોઈને હું તમને કહું છું કે એને કન્ફેશન બોક્સ ની શોધ કરી છે. કારણ ગંગાના આગળ આ ભારતીય ઋષિનું એક સંશોધન છે કે માણસ કોઈ માણસને પાપ કહેતા ડરશે, ખુલ્લો નહીં થઈ શકે, એટલે ગંગામાં ડૂબકી મારીને ગંગાને કહી દે કે હે માં, મેં આટલા આટલા પાપ કર્યા છે, તું વહાવી દે. એ આપણે ત્યાં આ કન્ફેશન પ્રવાહ છે. અને ગંગાજીને કેવું સુલભ પડે, કારણ કે વ્યક્તિ નથી, પ્રવાહ છે. ગંગા સાંભળે, સાંભળીને પાછી રાખે નહીં, ભૂલીને સાગરમાં પધરાવી દે. ત્રીજું કે ભવિષ્યમાં તમે પાછા જાઓ ને તો ગંગા કોઈ દી સંભળાવે નહીં તે કેવા ધંધા કર્યા હતા. એટલે કહ્યું કે કેવાને કહેવું કે ગંગા જેવો જે નિર્મળ સંત હોય એને કહેજો તો તમને પુનિત પાવન કરી દેશે, બાકી બીજાને કહેશો ને તો એ પોતે ભૂત ભવિષ્યકાળમાં એમ કહેશે કે હવે તું બહુ મોટી મોટી વાત કરે છે પણ તું કેવો હતો એ મને ખબર છે, જરૂર કહેશે. અને સમજી રાખો કે એવું માનનારો અને એવું કહેનારો અંદરથી પાપથી ભરેલો છે, એના ઘાટ ટળ્યા નથી. ટળ્યા હોય તો જોઈ ન કેમ બીજામાં દેખાય કેમ, માટે નિષ્પાપ નથી. મહારાજે એમ કહ્યું છે કે જેનાથી કોઈ ભૂતકાળમાં ભૂલ થઈ હોય પણ એને શુદ્ધ થઈ ગયો પછી એને એ પાપે યુક્ત જે કહે એને પણ કૃતજ્ઞ જેવો મહાપાપી જાણવો, એમ સંત આગળ કહે પાપ ધોવાઈ જાય. એવી રીતે કહીને ઘાટ ટાળી નાખે, ચરિત્રોને સંભાળે અને વાસનાઓને ઓગાળી નાખે, સંત પાસે નિષ્કપટ થઈને ઘાટને ટાળે. અને છેલ્લે મહારાજ કહ્યું આવી રીતે જેને જગતના ઘાટ ન થતા હોય એ સત્સંગમાં મોટેરો છે અને જેને જગતના ઘાટ થતા હોય એ નાનેરો છે. નાના મોટાની આ સિવાય બીજી કોઈ વ્યક્તિ નથી. પણ છેલ્લે સ્વગત મહારાજને વિચાર આવ્યો એટલે મહારાજે ફરીને કહ્યું કે કોઈને એમ થાય કે અમે અન્ન થોડું ખાઈને ઝાઝા ઉપવાસ કરીએ તો શું વાંધો? મહારાજ કહી અમે નથી કહેતા, એ તો જેના જેવા નિયમ છે એ અવશ્યપણે કરજો, બાકી ઉપવાસનું અમે કહેતા નથી. કારણ કે ઉપવાસમાં એવું છે તમે દેહ દુર્બળ કરો એટલે મન દુર્બળ તો થાય, કારણ કે વાસનાઓનો વેગ ધીમો પડી જાય, ઇન્દ્રિયો શિથિલ થાય એટલે. પણ પાછું તમે જમશો ને પારણા કરશો ને ખાશો પીશો એટલે વળી મન પુષ્ટ થશે અને વિકારો પાછા પ્રભુ એકદમ મજબૂત થઈ જશે. માટે ઉપવાસ કામયાબી નથી. એટલે કોઈ દેહે કરીને વ્રત તપ જપ કરતો હોય પણ મનમાં વાસના હોય તો એનું સારું નથી થતું. એટલે શું કરવું? મહારાજ કે મને કરીને પણ ત્યાગ, દેહે કરીને પણ ત્યાગ. એટલે તપનો નિષેધ નથી પણ એકલું તપ કામ નહીં કરે, સાથે આ હરિચરિત્ર ભગવત ચિંતન કથા ચિંતન સંત કૃપા જો હશે તો તમારા વ્રત તપ સાર્થક થશે. બાકી એકલા મનને સમાવ્યા વગર વ્રત તપ ગમે તેટલા કરો, ચૂલે ચડાવ્યા વગરનું ખાઓ, ખાચા ટિંડોરા ખાઓ, કાચા ઘીચોડા ખાઈ જાઓ, નો પ્રોબ્લેમ, જે ભાવે ખાઈ જાઓ એ તો ઘણા ઢોરા ખાય છે, એમાં કશું નહીં થાય. એટલે મહારાજ કે મનથી અને શરીરથી ત્યાગ રાખે અને આ બે કીધા છે ઉપાય એ જ કરવાના છે. એ કરે, મનથી પણ સાવધ રહે, તનથી પણ તપશ્ચર્યાનો માર્ગ અપનાવે, આવી રીતે વિશુદ્ધ થઈને માર્ગ કરે, જન્મ જન્મની વાસના ચોખ્ખી થઈ જાય. પરાત્પર પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ મને તમને આપણને સૌને એવી પ્રાર્થના કરીએ, એવું બળ આપે કે એવા ચરિત્રોના રંગે રંગાય અને વાસનાને ધોઈ નાખીને એમના ચરણમાં પહોંચી જાય એવી પ્રાર્થના સાથે વિરમું છું. સહજાનંદ સ્વામી મહારાજ.